नारायणम् हृणमुलोये सर्वसाणम् मोक्षमार्गस्य नेतारम् वेतारम् कर्म ब्रूहुताम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तदगुणलब्धये। आचार्य देव उमा स्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराजना छठा अध्याय ना अंतर्गत आश्रवना कारणों की चर्चा चाली रही है। ते आश्रवना कारणों की चर्चा में अत्यार सुधी ज्ञानावरण अने दर्शनावरण कर्मना आश्रवना कारणों कया है तेनी चर्चा कर्या बाद वेदनीय कर्मना आश्रवना कारणों कया छे तेनी चर्चा आपणे अहींया जोवानी छे। काले आपणे जोयुं हतुं के जे वेदनीय कर्म जे छे ते जीव विपाकी कर्म छे। जीव विपाकीनो अर्थ ए छे के एनो ज्यारे उदय आवे तो तेनुं जे फळ जोवामां आवे छे ते जीवनी अवस्थामां जोवामां आवे छे। चाहे सुखरूप फळ जोवामां आवे के चाहे दुखरूप फल जोवामां आवे ए बन्ने अवस्था ए जीवने पहोंचे छे। सहकारी कारणनी अंदर एने मोहनीय अवश्य होय। सुख दुखनुं ज्यारे वेदन करे त्यारे मोहनीय तो अवश्य होय। एम होवा छतां पण आ वेदनी अने मैन सुख दुखना कारणोना अंतर्गत लेवामां आव्युं छे। काले आपणे बीजी ए पण मैन वात चर्चा करी हती के कोई पण बहारना जे संयोग छे ते कोई वेदनीय कर्मना फल नहीं। हाँ शास्त्रनी अंदर ए प्रमाणेना कथन आवे एवी भाषा पण प्रयोग करवामां आवे प्रवचन में पण बोलवाना फ्लो में एवी रीते ज बोलीए तेथी करीने सामेवाळाने ख्याल में आवे नहींतर एमणे ख्याल में न आवे। नव कर्म ने लईने वेदनीय कर्मनु कथन करता वेदनीनो शुं रोल छे ए ख्याल आवे छे। परंतु आपणे ए वखते समजवानुं छे के तेनो फळ छे ते बहारना संयोगो नथी। तेनुं जे फळ छे जीवमां रहेला सुख दुखना परिणाम आपणे ए रीते ने समजवानुं होय छे। दाखला तरीके जीवने भूख लागे छे भूख तो भूख लागे छे अहींया आगळ तरस लागे छे तो के छे के कया कर्मना कारणे लागे छे तो जे भूख अने तरसथी जे पीड़ा जोवामां आवे छे ते असाता वेदनीना कारणे जोवामां आवे छे। हवे आपणे एम कहीए के रोटलीनुं मळवुं तो कहे कि रोटलीनुं मळवुं कया कर्मना उदयना कारणे मळे छे तो भाषा एम वपराय कि रोटलीनुं मळवुं साता वेदनीना कारणे अहींया जोवामां आवे छे। आ औपचारिक भाषा छे उपचारथी कहेवामां आवेलुं कथन छे पण हकीकतमां रोटलीनुं मळवुं ते हकीकतमां साता वेदनीनुं कारण नथी। रोटली मळे चावे छतां पण पचे नहीं तो शुं करवानुं। पॉइंट पकड़ाई जाए कि एक वस्तु रोटली भी होय खाय पण खरो અને અહીંયા આગળ હોજરી એટલી બધી વીક થઈ જાય કે એક રોટલી પણ તમને ન પચે તો પછી રોટલી તમારે સાતામાં નિમિત્ત ક્યાં બની? અરે તો છોડો, જેને કહેવાય આપણે ગમે ત્યારે જેને કહેવાય કે પેટમાં જ્યારે ગરબડ હોય ઘણું હોય તો હવે એ જ રોટલી વધારે નુકસાન કરે છે, ઉપરથી વાર આકુળતા કરાવે છે, તો એ સાતાનું કારણ કેવી રીતે બન્યું? પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? પરંતુ જ્યારે સુખનું આપણે વેદન કરીએ એ વખતે જો રોટલી નિમિત્તમાં બને તો રોટલીને સાતાના ઉદયમાં રોટલી મળી એવા બધા કથન એ રીતે કરવામાં આવે છે। એવી રીતે સર્વત્ર જગ્યાએ એ પ્રમાણે જેને કહેવાય કે આપણે સમજવું બરાબર। શરીરમાં રોગ આવ્યો હોય હા એ જ રોટલીને સાતા વેદનીનું નોકર્મ કહેવાશે અને એ જ રોટલી આકુળતામાં નિમિત્ત બને તો એ અસાતા વેદનીનું નોકર્મ કહેવાશે। ઘરે બે ભાઈ આવ્યા હોય, હવે ગુલાબજાંબુ ખવડાવ ખવડાવ કરીએ, એક મૂકીએ બે મૂકીએ, હવે ભાવતા આવ્યો હોય એવું ના બને અને થોડા આમ થોડા સરખા હોય મજાકિયા સ્વભાવના, વેવાણ કાલે ગુલાબજાંબુ બનાવજો અમારે કાલે આવવાનું તમારી ત્યાં, એટલે વેવાણે બનાવે ટોપ ભરીને અને પછી શું કરે? બે ખાય ત્રણ ખાય તો ઓલા ભાઈને સાતા ન ઉદય, પરંતુ પછી વધારે હવે ઘણા ટાઈમે આવ્યા હોય તો પછી બધા જ લાગી જાય ત્યારે હવે એ જ ગુલાબજાંબુ શેમાં નિમિત્ત બનશે? ખ્યાલ આવે છે કે નહીં? હવે આકુળતા થાય છે તો ગુલાબજાંબુ તો એના એ છે, ગુલાબજાંબુ ન સાતામાં મળે છે ન સાતામાં મળે છે, ગુલાબજાંબુ તો એક પરિસ્થિતિ છે। જો એક સમજો શું કહેવા માંગે છે, જગતની અંદર જેટલા પણ દ્રવ્યોના જે સંયોગ જોવામાં આવે છે કોઈને પણ કોઈ બી રીતે તો એ તો એક જગતની વ્યવસ્થા છે. વ્યવસ્થા શું છે એટલે સમજો, દાખલા તરીકે આપણને અહીંયા આગળ સમજો કે સમોસરણની પ્રાપ્તિ થઈ જાય, સર્વજ્ઞ ભગવાનનું સમોસરણ આવે અને એની આપણને સમજો કે પ્રાપ્તિ થઈ ગઈ. તો હવે પ્રાપ્તિ થઈ ગઈ તો એ આપણા સાતાનું કારણ એમ નહીં, કારણ કે એવું બન્યું પ્રકૃતિની વ્યવસ્થામાં એવું બન્યું કે સમજો કે આ કાળે આપણી પણ એ જ વખતે ત્યાં આગળ ઉપસ્થિતિ અને એ જ કાળમાં પણ એ સમોસરણનું અહીંયા આગળ આવવાની ઉપસ્થિતિ. તો કે છે કે આ બંને શું થઈ ગયું કે બંનેનો સમકાળ થયો, એક જ જગ્યા ઉપર આવવાનો બંનેનો સમકાળ થયો. તો બંનેનો સમકાળ તો પોતપોતાની યોગ્યતાથી થયો છે, એમાં કોઈ કઈ કશું ઘટિત થતું નથી. પરંતુ જ્યારે તમારે અહીંયા આગળ નિમિત્ત નૈમિતિક સંબંધ ઘટિત કરવા હોય, સમજાવવા હોય, તો આપણે એને એ પ્રમાણે એના તરફથી આપણે જેને કહેવાય કે એ રીતે એક્સપ્લેન કરીએ છીએ. ઘરની અંદર સમજો કે પાંચ વ્યક્તિ અહીંયા આગળ ભેગી થઈ, એક જ કુટુંબની અંદર પાંચ વ્યક્તિ, કોઈ ક્યાંથી આવે, ગુરુદેવશ્રી કહેતા હતા ને, કોઈ ઢોરમાંથી આવે, કોઈ થોરમાંથી આવે, કોઈ અહીંયાથી આવે, અહીંયાથી આવે, બધા ભેગા થાય અહીંયા આગળ. તો આ બધી જે વ્યક્તિઓ ભેગી થઈ તો કયા કર્મના કારણે? કોઈ એવા કર્મ બર્મ નથી, આ પાંચે પાંચનો એક જ જગ્યા પર આવવાનો કાળ હતો હકીકતની અંદર, એમાં કોઈ કર્મ સાથે કોઈ સંબંધ નથી. પણ આ પાંચ વ્યક્તિ જે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ક્ષેત્રથી, જેને કહેવાય કે એક જ જગ્યા પર આવી, તો એક જ જગ્યા ઉપર બધાનો એ જ વખતે એવી યોગ્યતા હતી કે એ બધાને અહીંયા આગળ ભેગા થવાનું હતું. તો એ તો બધાનું પોતપોતાનું સ્વતંત્ર ઉપાદાન છે, પોતાની સ્વતંત્ર ક્રિયાવર્તી શક્તિ, સ્વતંત્ર ઉપાદાન, તેને લઈને અહીંયા આગળ બધા એક જ જગ્યા ઉપર અહીંયા આગળ ભેગા થયા છે. પરંતુ સમજો કે જે ભેગા થયા હોય અને આપણને જે સુહાવનું લાગે છે, તો એ લોકોની હાજરી અને અહીંયા આગળ જીવની પર્યાયની અંદર એવું સુહાવનું લાગવું, તો પછી કહે છે કે અહીંયા કેમ સુહાવનું લાગે છે? કે તારે સાતાનો ઉદય છે અને એની અંદર આ બધા ઉપર આરોપ આપીને એ પ્રમાણે કહેવામાં આવે છે. એની એની પદ્ધતિ આ છે. એનો નિષ્કર્ષ શું નીકળ્યો? કાલે છેલ્લે નિષ્કર્ષ પણ કીધો હતો કે મારે અહીંયા આગળ કોઈ સુખની પ્રાપ્તિ કરવી હોય, અથવા તો એ પ્રમાણે સમજો હોય, એટલે આ ભાષા સમજો, અહીંયા આગળ જીવને સુખનું વેદન જોવે કે એ પ્રમાણે સમજો કે દુઃખના વેદનને દૂર કરવું હોય, તો એ કે હું સંયોગોમાં ફેરફાર કરીને એ પ્રમાણે વસ્તુને લાવી દઉં, તો કે જે કે એવી વ્યવસ્થા જગતની અંદર છે નહીં. હા, અહીંયા કર્મ સુધીને બરોબર છે કે કર્મની અંદર એ પ્રમાણે જેને કહેવાય કે ફેરફાર થઈ શકે છે, સંયોગોથી નહીં. પરંતુ હવે કર્મમાં પણ જે ફેરફાર થાય છે પોતાના પરિણામોથી થાય છે. પોતાના અહીંયા આગળ બાંધેલા હોય કર્મ, આકરા પડેલા હોય, તો કે છે કે અસાતા વેદની અહીંયા પડેલી હોય, તો હવે એને હલકા કરવા માટે ઉપાય શું? તો કે છે કે સંયોગો મેળવવા એ હલકા કરવાનો ઉપાય નથી, પરંતુ અહીંયા આગળ શું કરવું કે આત્મસાત પરિણામ કરવા, તત્વ વિચારમાં લાગવું, જેને કહેવાય કે ધર્મ માર્ગમાં જોડાવું. એના બધા કારણો આવશે, સાતા વેદનીના કારણોની અંદર એની ચર્ચા આવશે. તો કે છે કે એ બધાથી શું થાય છે, એટલે કે અસાતા પ્રકૃતિનું સંક્રમણ થઈને સાતાની અંદર ફેરવાઈ જાય છે. એનો બધો જે અનુભાગ હોય છે, યા તો સમજો કે ન ફેરવાય તો એનો અનુભાગ ઘટી જાય, અને યા તો તે પ્રકૃતિનું અહીંયા આગળ જેને કહેવાય કે સાતાની અંદર સંક્રમણ થઈ જશે, અને જ્યારે એનો ઉદય આવશે તો સાતા તરીકે એ પ્રમાણે જેને કહેવાય કે ઉદય જોવામાં આવશે. એવી રીતે ઉલટું પણ થાય. ઘણા પડેલા છે અહીંયા પુણ્યના પરમાણુઓ, ઢગલા બંધ પડેલા છે. હવે અહીંયા શું થઈ ગયું, જીવના પરિણામોની અંદર વિચિત્રતા ઉત્પન્ન થઈ ગઈ, અનેક પ્રકારના પાપ હવે જોવામાં આવી લાગ્યા, સ્વચ્છંદી થવા લાગ્યો. તો હવે પૂર્વમાં બાંધેલું પુણ્ય અહીંયા શું છે? તો કે છે કે અહીંયા આગળ જેટલા પણ પરમાણુઓ જે છે, તો એ બધા હવે શું થઈ ગયું? તો કે બધા જેને કહેવાય સંક્રમણ થઈ ગયા, અને હવે અહીંયા આગળ શું થઈ ગયું? તો કે છે કે પાપમાં ફેરવાઈ ગયા, અને પછી એ પ્રમાણે જેને કહેવાય કે પાપમાં ઉદયમાં આવી જાય. જુઓ, બહુ આ બહુ એક સમજવાનું બહુ પ્રકરણ છે, બહુ ગંભીર પ્રકરણ છે. આ સાતા વેદનીની પ્રકૃતિ અને અસાતા વેદનીની પ્રકૃતિ. અસાતા વેદનીનો ઉત્કૃષ્ટ બંધ કેટલો છે? આપણે આઠમા અધ્યાયની અંદર એની ચર્ચા આવશે. અસાતા વેદનીનો ઉત્કૃષ્ટ બંધ છે 30 કોડાકોડી સાગર, અને સાતા વેદનીનો ઉત્કૃષ્ટ બંધ કેટલો છે? 15 કોડાકોડી સાગર. એક સમયના જીવના એવા પરિણામ જેનું નિમિત્ત પામીને અહીંયા આગળ જેનો સ્થિતિબંધ પડે, સ્થિતિબંધ કે કેટલા કાળ સુધી તમારા સત્તામાં રહેશે, તો કે છે કે એ સ્થિતિબંધની અંદર કોઈ જીવને એવી જાતના ઉત્કૃષ્ટ બંધ થાય, પરિણામ એવા બને કે જેના કારણે તેને અહીંયા આગળ જે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થાય, તો એવા પરિણામથી કેટલી મોટી સ્થિતિ બંધાય, એટલે 15 કોડાકોડી સાગરની સ્થિતિ બંધાય. એક બીજી વાત કહી દઉં, આ સ્થિતિ મિથ્યા દ્રષ્ટિ બાંધતો હશે કે સમ્યક દ્રષ્ટિ બાંધતો હશે? નિયમથી મિથ્યા દ્રષ્ટિ. એનું કારણ છે, નિયમથી મિથ્યા દ્રષ્ટિ કેમ બાંધે છે? सम्यक दर्शन थया पछी एने कोई पण कर्मोनी स्थिति अंतकोड़ाकोड़ी सागर बंधाशे, एने अंतकोड़ाकोड़ी सागर की उपर स्थिति नहीं बंधाय। एटला माटे जे आ बधी मोटी मोटी एमां केटलीक प्रकृतिओ छोड़ी दो, तीर्थंकर प्रकृति छे, आरक शरीर छे, आरक अंगोपांग छे, ए बधी प्रकृतिने बाजू पर मूको, जेने कहेवाय आ एक सामान्य रूपती वात छे, अने एक देवगतिनी प्रकृति बाजू पर मूकी दो, कारण के उत्कृष्ट स्थिति सम्यक दृष्टि बांधते तीतरी सागरनी। तो कहे छे के केटलीक प्रकृतिओने बात करो, बाकी बधी मोटी प्रकृतिओ मिथ्या दृष्टि बांधे छे ऊंची ऊंची, कारण के संसारमां रखडवा स्थिति बांधवी एटले संसारमां रखडवू थयुं, लांबी लांबी स्थिति एटले क्यां काढवानी, आ बधी काढवानी क्यां, संसारमां काढवानी। तो कहे छे के हवे समझो, कोई ने एम लागे मारा सारा परिणाम थया, अला तारी स्थिति बंधाई, अने ज्ञानी धर्मात्मा ने पण सारा परिणाम थाय छे, पण तेमां उपादेय बुद्धि नथी, अने तने साथे साथे उपादेय बुद्धि पड़ेली छे, एटले कसायनी जे मंदता थाय अने एनी अंदर कई केवी जातना शुभ परिणाम पण थई जाय जीवने। तो कहे छे के एवी जातना परिणामनी अंदर अहींया आगळ पंदर कोड़ाकोड़ी सागरनी एने जेने कहेवाय के साता वेदनीनी स्थिति बांधे छे। ગજબની વાત તો એ છે કે પંદર કોડાકોડી સાગર સુધી કોઈ આ જીવ અહીંયા આગળ ત્રસ પર્યાયમાં ઉભો નથી રહેતો, કારણ કે ત્રસ પર્યાયનો કાળ કેટલો છે કે ત્રસ પર્યાયનો કાળ 2000 સાગર છે, અને પંદર કોડાકોડી સાગરની સ્થિતિ બાંધી છે, તો હવે કરશે શું? આ બધી બાંધેલી છે, અહીંયા પડેલી છે। એક વાત બીજી કહી દો, આપણા બધાની અંદર સત્તામાં ઉપડેલી છે, આટલી મોટી મોટી સ્થિતિ બધાના દરેકમાં હોય એવી એક વ્યવસ્થા છે। તો આટલી બધી સ્થિતિ આપણા બધાની અંદર જેને કહેવાય કે એ પ્રમાણે સંઘની પંચેન્દ્રી હોય તો બાંધે, કહેવાનો મતલબ પૂર્વમાં બાંધીને આવ્યા હોય તો આ પ્રમાણે બધાના સત્તામાં અહીંયા આગળ પડેલી છે। પરંતુ હવે શું થાય કે માની લો કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી કરતું, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને જે નિર્વાણ થવાનું હોય એનું નિર્વાણ માની લો કે નથી થતો, એટલે કે મિથ્યાત્વની ભૂમિકામાં હજી રહે છે। હવે એવું બને છે કે તેનો ત્રસ પર્યાયનો કાળ અહીંયા આગળ સમાપ્ત થવા આવે છે, અને ત્રસ પર્યાયનો કાળ અહીંયા આગળ માની લો કે સમાપ્ત થવા આવ્યો, તો હવે એ ભય અહીંયાથી માની લો કે એક ઇન્દ્રિયમાં ચાલ્યો ગયો, એમાં માની શું લો એમાં જ ચાલ્યો જવાનો છે। તો કે હવે એક ઇન્દ્રિયમાં સમજો કે ચાલ્યો જાય, તો પછી આ કે સત્તામાં એ વખતે પડેલા જે કર્મો જે છે કે જેનો હવે ત્યાં આગળ ઉદય આવવાનો હોય, તો હવે એનો જે જ્યાં ઉદય આવવાનો હોય તો હવે ત્યાં આગળ શું પોઝિશન થાય છે, એટલે કે એ બધી અસાતામાં ટ્રાન્સફર થઈને ઉદયમાં આવીને ખરશે। વિચાર કરો, તે કમાણી કરીતી, કઈ તે કરીતી કમાણી પુણ્યની, પણ એ પુણ્ય તારે ભોગવવામાં નથી આવતું સર્વત્ર, એવું નહીં સમજવું, આ એક દેશ સમજવું, ખ્યાલ આવે છે કે નહીં? તે પુણ્યની તો કમાણી કરીતી જોરદાર વાગતે ને ગાગતે, પરંતુ આ પરિણામોની વિચિત્રતા છે કે આ પુણ્યનું ફળ તને ભોગવવા મળશે કે નહીં મળે, કારણ કે સાતાવેદનીય છે તે પુણ્ય પ્રકૃતિ છે, અસાતાવેદની છે તે પાપ પ્રકૃતિ છે, તો આ પુણ્ય તે બાંધ્યું છે એ તને આ રીતે એ જ પ્રમાણે તને ભોગવવા મળશે કે નહીં મળે, એટલે કે અહીંયા આગળ કોઈ ગેરંટી નથી, જુઓ તો ખરા। અને એક બીજી વાત કહી દઉં, સમ્યક દ્રષ્ટિ જે છે તે પુણ્ય બાંધે છે, એની ગેરંટીની વાત તો દૂર રહો, શું કીધું, એની ગેરંટીની વાત તો દૂર રહો, જે પરમાણુઓ પડેલા છે એમાં પાછા વિશિષ્ટ અનુભાગ થઈ જાય છે। પુણ્ય બાંધ્યું હોય છે આટલું, રાય જેટલું અને પહાડ જેટલું ઉદયમાં આવીને ખરે છે, જ્ઞાની ધર્માત્માની આ પોઝિશન જોવામાં આવે છે। આ બધો સમ્યક્ત્વનો પ્રભાવ છે, સમ્યક્ત્વના કારણે એને શું થઈ જાય છે કે એની આખી દુનિયા જ બદલાઈ જાય છે, અંતરંગ દુનિયા એવી બદલાઈ જાય છે કે બહારમાં સહજ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ જાય છે કે બહારની દુનિયામાં પણ એ જ પ્રમાણે બદલાઈ જાય છે, ઊંચા ઊંચા સ્વર્ગોમાં ચાલ્યો જાય છે, તો ઊંચા ઊંચા સ્વર્ગોમાં ઉદય કયા આવશે, જેને કહેવાય ઊંચા અનુભાગવાળા પરમાણુ ઉદયમાં આવશે, તો ઊંચા અનુભાગ કેવી રીતે થઈ ગયા, તો કે અહીંયા આગળ જ એવા એક કંઈક પરિણામ કર્યા તો એનું જ નિમિત્ત પામીને શું થઈ ગયા, કહેવાનો મતલબ, તો કે ફૂલી ગયા, ફૂલી ગયા એટલે શું થઈ ગયું કે ત્યાં જઈને જેને કહેવાય કે ઉદય આવી ગયા, એ પ્રમાણે આ પ્રમાણેની વ્યવસ્થા આ પ્રમાણે છે। અને મિથ્યા દ્રષ્ટિ ગમે તેટલો દોડે પણ એની લિમિટથી વધારે તેના પરિણામની રેન્જ એટલી કસાયની મંદતાવાળી બને જ નહીં છે। શુક્લ લિશ્યાના પરિણામ તો એને પણ કીધા છે, એમ હોવા છતાં પણ એની 31 સાગર સુધીની જ આવ્યું ને, એનાથી ઉપર તો એ જતો જ નથી ને, કહેવાનો મતલબ એનાથી ઉપર તો બધા ભાવલિંગી દિગંબર સંત જાય છે, જે અહીંયા આગળ તપશ્ચર્યાના ફળની અંદર તે પ્રમાણેના અનુભાગ બાંધે છે અને એ પ્રમાણેના ઊંચા ત્યાં આગળ ભોગ ભોગવવા ચાલ્યા જાય છે, ભોગ ભોગ એટલે એ પ્રમાણે ત્યાં આગળ એની સ્થિતિ બની જાય છે, કહેવાનો મતલબ। થોડી ઘણી ચર્ચા કરીશું ચોથા અધ્યાયની અંદર એ પ્રમાણેની શું ચર્ચા છે ત્યાં સવારના કાળમાં, કહેવાનો મતલબ આ પ્રમાણે સમજવાથી ફાયદો શું થાય છે, આનો રસ ઉતરી જાય છે, સંસારનો રસ ઉતરી જાય છે, પુણ્યનો રસ ઉતરી જાય છે, કોઈ પણ અહીંયા આગળ ઠીક પરિણામ થાય છે। તો હવે આપણે આ વાંચીએ ને, આ સમજો કે આ સાતાનું પ્રકરણ વાંચીશું, પછી આપણે સાતાના પ્રકરણ વાંચીશું, તો હવે બેઠા બેઠા શું કરીશું ખબર છે, એટલે કે આ સાતાના પરિણામ ખરાબ અને સાતાના પરિણામ સારા, આ વળી પાછું એક મિથ્યાત્મ લાકડું પાછું બીજું ઘુસાડશે આ, કારણ કે પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી,
આપણું પ્રયોજન સંસારમાં રખડવાનું નથી, આ સાતા અસાતીથી દૂર થવાનું છે, મટવાનું છે. અરિયંત ભગવાનને સાતા ને અસાતા ને એ બધાનો મૂકી દે છે ને પોટલું બાજુ પર, ત્યારે તો સિદ્ધ થાય છે ને. સિદ્ધને સાતા છે કે અસાતા છે, સિદ્ધને સ્વભાવ પ્રગટ થયો છે. કયો સ્વભાવ પ્રગટ થયો છે? વેદનીના અભાવમાં કયો સ્વભાવ પ્રગટ થાય? અવ્યાવાદ સ્વભાવ પ્રગટ થાય, એનો સ્વભાવ છે. એમ મારો પણ અહીંયા આગળ પર્યાયમાં કયો સ્વભાવ પ્રગટ કરવાનો છે? સંસારમાં રખડવાનો નથી, આ સાતા મારું કર્તવ્ય નથી. એ બધા અહીંયા આગળ વિસ્કુંભ છે, સમયસાર કે છે, એ બધા વિસ્કુંભ છે, ઝેરના ઝાડ છે. 148 કર્મની પ્રકૃતિ અને તેના ફળ એ બધા ઝેર છે, દુઃખ અપાવવા વાળા છે, દુઃખમાં નિમિત્ત બનવા વાળા છે. એની સામે જોવા જેવું નથી, એને રાખવા જેવા નથી. ખરેખર હે બુદ્ધિ એ જ્ઞાની ધર્માત્મા તો તેની અંદર વર્તન કરે છે. આમાંથી આપણે આ બધું સમજીને આનો રસ તૂટે. એક વાત સાંભળજો, અસાતા વેદનીનું પણ અહીંયા આગળ જ્ઞાન કરાવશે, કારણ કે એને ચેતશે. કારણ કે જો ચેત્યો નહીં તો ભગવાન જાણે તારી શું શું દશા થશે અસાતા વેદનીનું. કારણ કે એના ફળોનું જયારે લિસ્ટ જોવામાં આવે ને ત્યારે જ ખબર પડશે કે આ બધું શેનું ફળ છે કે અસાતા, આ તારા પરિણામનું ફળ છે. અને સાતા વેદનીની વાત આવે ત્યારે એમ લાગે કે એમાં કઈ દમ નથી, આ બધું ભોગવાયેલું છે. શ્રીમદ રાજચંદ્રજીના શબ્દોમાં કહીએ તો બધું એઠવાડ છે, એટલે આ સકલ જગત છે એઠવત. આ બધું જે પણ તારા સંયોગમાં આવે છે તે બીજાનું ભોગવાયેલું તારી પાસે આવેલ છે. અરે ચક્રવર્તી પાસે પણ જે આવે છે તે બીજા ચક્રવર્તીનું છોટેલું ભોગવાયેલું જેને કહેવાય કે એની પાસે આવે છે. અરે તીર્થંકર પ્રકૃતિ પણ આવે છે તો તે પરમાણુઓ પણ જેને કહેવાય કે ભોગવાયેલા આવેલા છે. આખું જગત એઠવાડ છે, આ સ્વરૂપ જ આવું છે. અને એ પોતપોતાના પરમાણુ એ જ રીતે કામ કરે છે. અહીંયા આગળ આત્મા છે એ સ્પષ્ટ, જેને કહેવાય કે અત્યંત નિર્મલ શુદ્ધ પવિત્ર છે. કારણ કે તે કોઈને સ્પર્શતો નથી, કોઈને અડતો નથી, એનું એ સ્વભાવ એવી ટાઈપનો છે. અને બાકી બધા અનેક પ્રકારના સંયોગો કરે અને આવેલા છે. આત્મા અસંયોગી પદાર્થ છે, એનો કોઈની સાથે મેળ નથી. અને બધા પરમાણુનો તો બધા પરમાણુઓ સાથે મેળ છે, આવીને સ્કંદ બને છે, એની પાંચમા અધ્યાયની અંદર ચર્ચા થશે. આ તત્વાર સૂત્ર શું કરાવે છે? વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન કરાવે છે. વસ્તુ વ્યવસ્થાનું જ્યાં સુધી ફંડામેન્ટલ જ્ઞાન નથી થતું ત્યાં સુધી સમીચીન બુદ્ધિ નથી થતી. ભેદ વિજ્ઞાન સુધી આપણું જે જ્ઞાન પહોંચવું જોઈએ, પણ મારે આ દિશામાં મારે વિચાર કરવો હોય તો મારે વિચાર કેવી રીતે કરવો? મારી પાસે ફાઇલ શું છે? મારે જેમ તમારી પાસે ઓલું શું હોય, તમારે આ પેનડ્રાઈવ, તો પેનડ્રાઈવ વગાડી દો તો આમ નાખી દો તો ચાલુ થઈ જાય? અરે કસે પણ લગાડી દો તો ચાલુ થઈ જાય? કેમ ના ચાલુ થાય? અરે એમાં મટીરિયલ તો ભરવું પડે. એમ અહીંયા આગળ જ્ઞાનની અંદર મટીરિયલ નહીં ભર્યું હોય તો તમારું 2 મિનિટ ચિંતન ચાલશે, 3 મિનિટ ચિંતન. 2 મિનિટ તો બહુ કહી દીધું, 2 મિનિટમાં તો જીવ કેવળ જ્ઞાન લઈ લે. જો ધ્યાનમાં લાગી જાય તો 48 મિનિટની જરૂર નથી કેવળ જ્ઞાન માટે. આટલો બધો ટાઈમ ના કાઢે એ લોકો, નીકળતો જ નથી. એનું પણ એક કેલ્ક્યુલેશન છે આખું, જેને કહેવાય અંતર્મુહૂર્તની અંદર કામ થઈ જાય છે. પણ ભર ક્યારે, આપણો વિચાર ક્યારે ચાલે? તમે જગતની અંદર સમજો, આપણે બધી જગ્યાએ જઈએ છીએ, અનેક પ્રકારના વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ, અનેક પ્રકારની ઘટનાઓ બી બને છે, આપણા ઉપર બી બને છે, આપણા ઘરવાળા ઉપર બી બને છે, આપણા ફ્રેન્ડ સર્કલમાં બને છે, બાર બી બને છે, બરાબર ને? તમે સમાધાન કેવી રીતે કરશો, કેટલો વિચાર કરશો? દશા તો એવી છે કે ઘરે કોઈ એક બીમાર પડી જાય, તમારી પાસે 100-50 શબ્દ નથી બોલવા માટેના. વિચાર કરી લેજો, આજે 50 શબ્દ ઓલાને સમાધાન આપવા માટે 50 શબ્દ નથી, 10ના 10 શબ્દ આપણે રિપીટ કરીશું. મહાવીર સ્વામીને યાદ કરો, ગુરુદેવશ્રીને યાદ કરો, સમયસારને યાદ કરો, આને યાદ કરો, આને યાદ કરો, આને યાદ કરો. આ બહુ ફેક્ટ કહું છું હું તમને, આના સિવાય આપણે કંઈ સમજાવી નથી શકતા. કદાચ બહુ જોર કરીએ તો થોડું ઘણું કર્મનું સાંભળ્યું છે તો તમારો ઉદય એવો છે, એટલે ઓલા બિચારા શાંત થઈ જાય. સાચી વાત છે, મારો ઉદય એવો છે, એટલે કારણ કે એની પાસે પણ મેં ઓલી નથી, ફાઇલ નથી. આ ભાઈ પાસે પણ ફાઇલ નથી, બંને કરે શું એકબીજાની સામે? કેવી રીતે સમાધાન મેળવશો? વિચાર વાંચો જ. એના માટે હું તમને સલાહ આપું છું, એક ખરેખર ખાસ કહું છું, તમે રત્નકરણ શ્રાવકાચાર વાંચો. અદભુત ગ્રંથ છે, સમજો. એ એક એવો સમયસાર છે, આખો સમયસાર ભર્યો છે રત્નકરણ શ્રાવકાચાર. એમાં ખાસ કહું છું, સદાશુકદાસજીની ટીકા વાંચો. સદાશુકદાસજીની ટીકા રત્નકરણ શ્રાવકાચાર આખી અધ્યાત્મ ગર્ભિત આખું જેને કહેવાય કે એની અંદર બન્યો છે. મારી પાસે કેટલા વિચાર હોવા જોઈએ જીવની પાસે, એટલે મારી પાસે એટલે જીવની પાસે કોઈ પણ એક ઘટના બનતા અહીંયા આગળ કેટલા વિચાર એ કરી શકે છે. સદાશુકદાસજી થાક્યા નથી, આપણે વાંચતા થાક્યા, એ લખતા થાક્યા નથી. અને એ વખતે એની અંદર આવેલું છે કે એમની ઘણી ઉંમરે એમને એ ગ્રંથની ટીકા એમને લખી હશે, કારણ કે એમને અંદરમાં એટલો બધો ભાવ થતો હતો કે એમને એમ લખવું પડ્યું કે આ તો અમે સંક્ષિપ્તમાં બતાવીએ છીએ. આપણે તો થાકી જઈએ અને એક પાછા કહે છે કે અમે તો આ સંક્ષિપ્તમાં બતાવીએ છીએ. બધા જ્ઞાનીઓને એમ જ લાગે છે, આ ધવલાના આટલા બધા ભાગ બની ગયા હોય ને તો વિનસેન સ્વામી એમ જ કે આ તો અમે સંક્ષિપ્તમાં લખીએ છીએ. કેમ? કારણ કે અંદરમાં એટલું બધું એમને પડેલું હોય છે, આ જ્ઞાનનું એટલું બધું જેને કહેવાય કે હોય લોકોને એ પ્રમાણે હોય, પણ અહીંયા આગળ મર્યાદા થઈ જાય છે કે અમે આ સંક્ષિપ્તમાં બતાવીએ છીએ. સાંભળજો, કારણ બતાવે છે તે. અમે એટલા માટે સંક્ષિપ્તમાં બતાવીએ છીએ કારણ કે અમારે હજી બીજું ઘણું બધું આગળ કહેવાનું છે, અને હવે અમારી ઉંમર કામ નથી કરતી એવું અમને જણાય છે, એવા શબ્દો નાખેલા છે. કારણ કે અહીંયા શરીરની એવી અવસ્થા રહી નથી, અને ન જાણે ક્યારે દેહ છૂટી જાય, અને અમારા જ્ઞાનમાં એટલું બધું પડેલું છે કે હજી અમારે બીજા ટોપિકની અંદર પણ અમારે હજી ઘણું બધું લખવાનું છે, એટલે અમે અહીંયા આગળ સંક્ષિપ્તમાં પૂરું કરીને અમે આગળ વધીએ છીએ. વિચાર કરો, આ તો એક પાનું વાંચશે ને તો આમ આમ ગણશે, એમાં ભૂલતી જો બે ત્રણ પાના થઈ જાય ને તો બે ત્રણ દિવસ સુધી નહીં વાંચે. જોજો તમે, માર્ક કરજો, અથવા તો બે ચાર જણને કહી દેશે, ખ્યાલ આવે કે નહીં. આ બધા શું છે, શું લક્ષણ છે ભગવાન જાણે. અને એક બીજી વાત કહું છું, એકલા શાસ્ત્ર વાંચવાથી કંઈ નહીં થાય, જગતને પણ વાંચવું પડશે, પોતાના જીવનને વાંચવું પડશે. જીવનને જેટલું વાંચશો તેટલું શાસ્ત્રમાં શું કહેવા માંગે છે તે જ ખ્યાલ આવશે. જીવનને વાંચ્યા વગર શાસ્ત્રમાં શું કહે છે નહીં ખબર પડે. હું દુઃખી છું એકલું શાસ્ત્ર વાંચીને મને નહીં નક્કી થાય, પણ મારી પરિણતિને જોઈશ, આખા પરિણતિનું હું જેને કહેવાય કે પોસ્ટમોર્ટમ કરીશ, તો એમાં જે દુઃખની ઉત્પત્તિ થાય છે એનું જે મૂળ કારણ પકડીશ તો ખબર પડશે કે હું આના કારણે હું દુઃખી છું. આંખ બંધ સમજો, આપણી ત્યાં શું વ્યવસ્થા છે ખબર છે, એક કહી દઉં, એની અપેક્ષા થોડી અલગ રીતે છે, સમજો જરા. જગતની સામે જોવાનું બંધ કરો. એક ઉપદેશની શૈલી એવી આવે એની ના નથી, કોઈ પણ શૈલીની મારે ના નથી. જગતની સામે જોવાનું બંધ કરો, અને ભગવાન આત્માની સામે જેને કહેવાય કે ખુલ્લી આંખે જોવો. હું ઉલટું વિચારું છું, જગતને ખુલ્લી આંખે જોવો અને ભગવાન આત્માને આંખ બંધ કરીને જોવો. આ વિચારજો, હવે આ દિલીટીમાં શું ભાવ કીધા એ તમે વિચારજો કે મને મતલબ. જોવો જગતને, જગતને જોવાથી પાપ નથી લાગતું, સાંભળજો બરોબર, જગતને અન્યથા જોવાથી પાપ લાગે છે. અને આત્માને માત્ર જોઈ લેવાથી ધર્મ નહીં થાય, આત્માને આત્મપણે જોવાથી ધર્મ થશે. આત્મામાં આત્મપણું કરવાથી અહીંયા આગળ ધર્મ પ્રગટ થશે. આત્મા તો બતાવતું, ખુલ્લી આંખ રાખે છે, શું દેખાય છે, એકલા શબ્દ પૌદ્ગલિક સ્કંદ દેખાય છે. આ ભગવાન આત્મા નજરમાં નથી આવતો આપણને. અને જગતની સામે કેમ આંખ બંધ કરો છો? જગત પણ દ્રવ્ય છે, તે પણ સ્વતંત્ર દ્રવ્ય છે, તે તેનું પરિણામ છે, તે તેનામાં મસ્ત છે, હું પણ મારામાં મસ્ત છું, આવી જ અંદરમાં કુદરતી વ્યવસ્થા છે. બોલો શું રાગદ્વેષ થાય? ખુલ્લી આંખે પણ રાગદ્વેષ ના થાય. અને રાગદ્વેષના અહીંયા આગળ સંસ્કાર પડ્યા છે, વાસના પડી જાય તો તું બંધ આ કરીશ, તો તને જેને કહેવાય કે ઘડીએ ઘડીએ એ જ યાદ આવશે ને તું રાગદ્વેષ કરીશ. કહેવાનો મતલબ, પદ્ધતિ જેટલા શબ્દ ચાલે વિદ્વાનોના ત્યાંથી તો એ જ પ્રમાણે ચાલવું, એવું એવું આમ ગણિતની મૂકી દેવું વસ્તુ સમજો. તમને શેમાં ફાયદો થાય છે, કેવી રીતે જોવામાં ફાયદો થાય છે, કેવી રીતે એના નિષ્કર્ષ કાઢવામાં ફાયદો થાય છે, મૂળ વાત છે આપણી કસાય તૂટવી જોઈએ. અગત્યની વાત તો એ છે, કોઈ બી દ્રષ્ટિકોણથી આપણો કસાય તૂટવો જોઈએ. એના માટે કોઈને કોઈ ઉપાય લાગુ પડે, કોઈને ઉપાય એટલે કેવા મતલબ, કોઈ કોઈ રીતે વિચાર કરે, કોઈ કોઈ રીતે વિચાર કરે, પણ આપણું પ્રયોજન આ છે. કેવાનો મતલબ, સાતાનો ઉદય અસાતાનો ઉદય વાત ક્યાંથી આવી હતી, વાત કઈ આવી હતી? નહીં, અહીંયાથી વાત કઈ આવી હતી? વાત એ આવી હતી કે અસાતાના કારણોની ચર્ચા ચાલે, અને સાતાના કારણોની ચર્ચા ચાલે તો સાતા સમજો કે અહીંયા આગળ આવા મારા પરિણામથી મને જે સાતા અહીંયા આગળ બંધાય છે તો એની અંદર ખુશી થવું હકીકતમાં તે મિથ્યા ભાવ છે. મને આવા પરિણામ આવ્યા એ તો મિથ્યા ભાવ છે. આવી જાય, સહજ આવી જાય, આવવાના જ છે. એક વાત કહું, તમે કશું નહીં કરો ને, કશું નહીં કરો ને, ચૂપચાપ બેસ્યા રહેશો તોય અંતર્મુહૂર્તમાં પરિણામ બદલાવાના છે. કેમ કે પરિણામોની વ્યવસ્થા જ એવી છે, હર અંતર્મુહૂર્તે બદલાશે. અહીંયા આગળ કોઈના એક સરખા પરિણામ નથી રહેતા. અરે તીર્થંકર ભગવાનના સમોસરણમાં બેસી જશો તો કે છે કે અંતર્મુહૂર્ત થશે એટલે નિયમથી તમારા પરિણામ બદલાશે, બદલાશે ને બદલાશે. કારણ કે પરિણામોની વ્યવસ્થા જ એવી રીતે છે. મુનિરાજના પણ અંતર્મુહૂર્તે પરિણામ બદલાય છે, ઘડીકમાં અંદર જાય, ઘડીકમાં બહાર જાય છે. આ ભાઈ બાર જ છે તો બારમાં ને બારમાં અહીંયા આગળ પરિણામ બદલાશે, ઘડીકમાં શુભરૂપ કે ઘડીકમાં અશુભરૂપ, પણ પરિણામ બદલાયા વગર નથી રહેતા. જો પરિણામ એના કાળે થવાના છે ને બદલાયા વગર નથી રહેતા તો માથા ફોડવાની જરૂર શું છે પરિણામમાં? તો પછી આ પરિણામનું ચક્કર કેમ ચલાવો છો તમે? આ પર્યાયની વાતો તમે આ ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી કેમ કરો છો? સાવધાન થવા, વિવેકની જાગૃતિ રાખવા માટે, સચેત થવા માટે. પરિણામ થવા યોગ્ય થાય છે, તારી તૈયારી છે તો બહુ સુંદર વાત છે. છે એટલી તૈયારી? અરે જે પરિણામ થવા યોગ્ય થાય છે તેની દ્રષ્ટિ બહિર્મુખ ના હોય, તેની દ્રષ્ટિ તો સ્વભાવ સન્મુખ થાય. અને સ્વભાવ સન્મુખ થયેલી દ્રષ્ટિને પરિણામ થવા યોગ્ય થાય છે તે શ્રદ્ધાનો વિષય બનાવો, અને ચાલતા પરિણામની અંદર પોતાનો વોચમેન બની જવું. અને એ પ્રમાણે જેને કહેવાય કે જેવા પરિણામ થાય તેને સાવધાન થઈને વળી પાછા જેને કહેવાય કે સાધનામાં લાગવું અને જોડાઈ જવું, અને બુદ્ધિપૂર્વક જેને કહે કે આગળ વધવું. આ એની જેને કહેવાય કે બેલેન્સની કળા છે. આપણો વિષય થોડો દ્રવ્યાનુયોગ નથી આ છે, પરંતુ આપણે બધા પડકા સમજવાના છે. સ્વાનુભૂતિ દર્શનની અંદર પાછળ એના ચાર પાંચ ક્વેશ્ચન છે, એ પ્રમાણેના ક્વેશ્ચનના આપ રીતે જેને કહેવાય કે બધા જવાબ આપ્યા છે કે પ્રમાણથી સાધના થાય છે કે નહીંથી સાધના થાય છે, પ્રમાણમાં વિશેષ કાર્યકારી થાય છે કે નહીં વિશેષ કાર્યકારી થાય છે સાધના કરવામાં, એવી ટાઈપના પાંચ છ ક્વેશ્ચન છે. તમે એનો સ્વાધ્યાય કરજો શું કહેવા માંગે છે. ત્યાં આગળ બેલેન્સ કેવી રીતે આવે, બેલેન્સનો અર્થ શું, બેલેન્સનો અર્થ શું, પરિણામ સરખવા એ બેલેન્સ નથી, પરિણામને જેમ છે તેમ જાણવા, અને હકીકતમાં તો બેલેન્સ તો એને કહેવાય કે દ્રવ્ય સ્વભાવને પણ જેમ છે તેમ જાણવો, એનું નામ બેલેન્સ છે. એ વિતરા નિયમસારની અંદર એક કળશ એવી રીતે આવે છે. સમતાભાવ કોને કહેવાય, દ્રવ્ય સ્વદ્રવ્ય પ્રત્યે રાગ નહીં અને પરિણામ પ્રત્યે દ્વેષ નહીં, તેને સમતાભાવ કહેવામાં આવે છે. અહીંયા આગળ આ પ્રમાણે હવે ખુલ્લી આંખે જોવો, પોતાના આત્માને જેમ જોવો છે, મૂળ દ્રવ્યને પણ જોવો, જેમ છે એ પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, મારો આત્મા પણ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, સમાન ભાવથી જોતા અહીંયા આગળ સમતાભાવ આવે છે. એની આ પદ્ધતિ છે, વિતરાગતા પ્રગટ કરવાની આ પદ્ધતિ છે. આવી રીતે જીવ જોવાનું ચાલુ કરે છે તો એવા સંસ્કાર નાખે છે તો પછી એને કેવું નથી પડતું, પોતાને પોતાને કેવું નથી પડતું, એ આખા જગતને કે પોતાને એવી રીતે જ જોતો નીકળે છે, એવી રીતે જ જેને કહેવાય દ્રષ્ટિકોણ બનાવતો જીતે છે. હોય આખું જગત આમ જ રહેશે, આ જ પ્રમાણેની વ્યવસ્થા બનશે, સહજ ભાવે જેને કહેવાય નીકળી જાય છે, અરે જગતને ખબર નથી પડતી અને જ્ઞાની સાધના કરીને મોક્ષે ચાલ્યા જાય છે. એ કેવી રીતે નીકળે છે, આ બધાની વચ્ચેમાંથી જ નીકળે છે, હું પણ બધાની વચ્ચે છું, કેમાં પોઝિશન છે, વારંવાર જ્ઞાનીને ઉભા કરીને પોતાનો વિચાર કરવો અને તુલના કરવી, આમની આવી પરિસ્થિતિ થઈ મારી આવી પરિસ્થિતિ બને છે, આ બંનેમાં કેમ ડિફરન્સ છે, એમને હું તે શું કર્યું, વારંવાર વિચાર કરે, પણ આત્માને આ બધા પાપ અને કસાઈથી બચાવે, આ ભોગોથી બચાવે, આ મિથ્યા વકલ્પ અને મિથ્યા ભાવોથી બચાવે કોઈ પણ રીતે. એ પ્રમાણે આ બધા જેને કહેવાય કે આવી રીતે બધા એંગલથી વિચાર કરવો તો અહીંયા આગળ કોઈ નિષ્કર્ષ સુધી આપણે અહીંયા પહોંચી જશે. ચલો આગળ. અસાતા વેદનીના કારણોની ચર્ચા કરી છે, અગિયાર નંબરનું સૂત્ર છે. હવે જો એના કારણોની આપણે ચર્ચા જોઈએ, પાછા પરિણામની અપેક્ષાએ આપણે થોડું માઇન્ડ બનાવીશું. એની અંદર સૌથી પહેલા સામાન્ય રૂપથી બતાવ્યા, દુઃખ શોક તાપ આક્રંદન વધ અને પરિદેવન, આ બધા શું છે, તો કે છે કે અસાતા વેદનીય સંબંધી આશ્રવના કારણ છે. હવે અહીંયા આગળ સૌથી પહેલા મારી ટીકાની અંદર દુઃખની પરિભાષા બનાવી છે, સ્વયં કો અનિષ્ટ રૂપ વિરોધી દ્રવ્ય કા સંયોગ હોના. આ પહેલા તો એક લીધું કે દુઃખનું કારણ શું છે, આપણે એક લઈએ, અનિષ્ટ પદાર્થનો સંયોગ થવું તે આના માટે શું થઈ જાય છે, સમજો, અનિષ્ટ પદાર્થનો સંયોગ થવું તે આના માટે દુઃખનું કારણ બને છે એમ નહીં, પણ અનિષ્ટ પદાર્થનો સંયોગ બનતા આ એમાં જોડાય છે તો એને દુઃખનું કારણ બને છે. એક એક શબ્દ ધ્યાન આપજો, શું કીધું, અનિષ્ટનો સંયોગ બને સંસાર અવસ્થામાં એ પણ બને, હવે શરીરમાં રોગ આવી જાય, અનિષ્ટનો સંયોગ બન્યો, હવે શરીરમાં રોગ આવી જાય તો શું કરે, એક એક દુઃખી થઈ જાય. કેમ દુઃખી થાય છે, દુઃખ થવાનું મૂળ કારણ શું છે, શરીર પ્રત્યે મોહ, અને મોહના કારણે એને પોતાનું માયનું છે, અને એવી એને કલ્પના કરી રાખી છે કે મારું શરીર તો આ જ પ્રમાણે હોય, એટલે નિરોગી રૂપે મારું શરીર તો આ પ્રમાણે નિરોગી રૂપે હોય એવી એને કલ્પના કરી રાખી છે, અને અહીંયા આગળ ઉદય અનુસાર અહીંયા આગળ તેની કલ્પના જ્યારે ધરાશય થઈ જાય છે અને શરીરની અંદર એક રોગ જેને કહેવાય કે ઘેરો ગાલી દે છે તો એનું અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખ ચાલુ થઈ જાય છે. વિચાર કરો કે અરે શરીરનો રોગ તો બહુ દૂર વાત રહી, મોટા મોટા રોગોની તો બહુ દૂર વાત રહી, એટલું બધું મમત્વ પડ્યું છે કે એક રિપોર્ટ પણ સરખો ના આવે તો આપણને દુઃખ ચાલુ થઈ જાય છે, થોડું ડાયાબિટીસ વધીને આવી જાય તો અહીંયા આગળ દુઃખ ચાલુ થઈ જાય છે, થોડું કોલેસ્ટ્રોલ વધીને આવી જાય છે તો દુઃખ ચાલુ થઈ જાય છે, અને ન જાણે ઘરવાળા બી બધા એ પ્રમાણે પંચમકાંડના મળ્યા છે તો એટલી બધી સલાહો આપી દે છે અને તમારે સમજો ને આ એમાં જ લાગી જાય છે. ઓલી સલાહ કોઈ નથી આપતું કે શરીર તારું નથી, એ ગુરુદેવ શ્રી આપે છે આપણને, દેહ તારો નથી, હા જ્ઞાનીઓ આપે છે, અને અહીંયા આગળ તો બધા ઉપાયો જોજો તમે, ખાલી એક એક ખાલી તમે આમ કઈ બી છોડો, તમે કોઈ પણ એક વાત છોડો જોજો તમે, સાહેબ ટોળું વળી જશે સલાહ આપવામાં. તો જેને કહેવાય પોતે એકદમ પ્યોર વૈક્રિયક શરીર ધારણ કરીને જાણે આવ્યો હોય, એક બી રોગ જ ના હોય, અને જાણે બહુ મોટો આયુર્વેદિકનો ઘણો અભ્યાસ કરી નાખ્યો હોય, અને ન જાણે જેને કહેવાય કે એને કેટલાય ચમત્કાર કરી નાખ્યા હોય, ક્રમબદ્ધ પર્યાયોને પણ બદલી નાખ્યું હોય, અને કોઈના પણ શરીરની અંદર રોગ ના આવવા દીધો હોય, એવી રીતે સલાહ આપવા બેસી જશે. બહુ સમજવા જેવી વાત છે કે મતલબ સમજો, શરીરમાં રોગ આવતા શું થાય છે, એક દુઃખ થાય છે. એ વખતે શું વિચાર કરશો, હવે આ દુઃખ થયું તો શું થાય છે, સાંભળજો. અહીંયા જે પ્રકરણ ચાલે છે એની અંદર એમ કહેવા માંગે છે કે શરીરમાં રોગ આવતા જો તું દુઃખ કરે છે તો તને અસાતા વેદનીય કર્મના આશ્રવનું કારણ થાય છે. પ્રકરણ આ ચાલી રહ્યું છે, આ ગંભીર બતાવે છે. અને બીજું, શરીરમાં જે રોગ આવ્યો છે તેનું કારણ શું, અસાતા વેદની નો ઉદય. સાંભળજો બરોબર, શરીરમાં જે રોગ આવ્યો છે તેનું કારણ શું, અસાતા વેદની નો ઉદય. અને અસાતા વેદનીના ઉદયની અંદર વરી પાછો જોડાય છે તો વરી પાછું શું થાય છે, એટલે કે અસાતા વેદની નો બંધ. આ બાજુ બંધ અને આ બાજુ ઉદય. આ ઉદય અને બંધની વિચિત્રતા છે. જુઓ, આવે ઘેરો રોગ પણ આવી જાય. અરે અવતારિક શરીર, હવે સમજો, આજે સવારે શરીરની ચર્ચા ચાલી. શરીર કેટલા પ્રકારના શરીર આચાર્ય દેવે, હા બરોબર છે, પાંચ. પરંતુ આચાર્ય દેવે પાંચ શરીરની કેમ ચર્ચા કરી, પાંચ શરીરની ચર્ચા કેમ કરી, વિચાર કરો તમે. જો કેવી રીતે વાંચવું, થોડુંક તો આપણે સમજીએ છીએ કે મતલબ જયારે પાંચ શરીર લખ્યા ને, અને પછી શું છે કે એની જયારે ટીકા બનાવે આચાર્ય દેવ, ત્યારે એની ટીકા બને ને એટલે એના શબ્દાર્થ થાય. ઓલો જે એક શબ્દ હોય ને, અને પછી સમજો કે એ બધાને જેને છૂટો પાડે, અને જેને કહેવાય એનો વ્યુત્પત્તિ પરક અર્થ કરવામાં આવે, અને પછી એની પછી જેને કહેવાય કે પરિભાષા બનાવવામાં આવે. હવે ગજબ એ છે કે જયારે કોઈ પણ એક શબ્દને સમજો એની સંધિ છૂટી પાડીને એને છૂટો કરીને એને જુદી એની જેને કહેવાય કે એની પરિભાષા બનાવવામાં આવે ને, આખો ને આખો ભાવ એમાંથી નીકળી જાય છે. વિચાર કરો તમે બરાબર. હવે જો આપણે આને અને સવારના પ્રકરણને કેવી રીતે સમજવું એ વાત સમજો. પ્રકરણ ચાલે છે અસાતા વેદની અને શરીરમાં રોગ આવે અને એનું દુઃખ. હવે શરીરનું મેં પ્રકરણ વાંચ્યું તત્વાર સૂત્રમાંથી, પાંચ શરીર એનું મેં જ્ઞાન કર્યું, તો એ મને ભેદ વિજ્ઞાનમાં કેવી રીતે કામમાં આવશે, મારા વિચારોમાં એ કેવી રીતે બેસશે. હવે સમજો, અવતારિક શરીરની પરિભાષા બનાવી બરાબર ને, અત્યંત સ્થૂળ બરાબર ને, અત્યંત સ્થૂળ જે ગળતું પુરાતું એવું જે શરીર તેને અવતારિક શરીર કહેવામાં આવે. હવે તત્વાર સૂત્રકારે શું કરી દીધું, તત્વાર સૂત્રકારે શું કરી દીધું, અવતારિક શરીરનો સ્વભાવ બતાવી દીધો. પોઈન્ટ પકડાય છે એક એક ચીજ. હવે અહીંયા આગળ શું થઈ ગયું કે શરીરમાં રોગ આવ્યો, ઘડતું ગયું, પુરાતું ગયું, મોટું થતું ગયું, નાનું થતું ગયું, એ પ્રમાણે ફૂલતું ગયું, તો આ બધું થયું. તો હવે બેઠા બેઠા મારે શું વિચાર કરવાનું, ચિંતન શું કરવાનું, કે આ શરીરના સ્વભાવથી ચિંતન કરવાનું. આ પોઈન્ટ પકડાય છે કે નહીં? તો શરીરના સ્વભાવથી ચિંતન કરવાથી શું થશે, કે જે શરીરની અંદર રોગ આવ્યો ત્યારે એ વખતે હું એમ વિચાર કરું છું કે આ તો એનો સ્વભાવ છે ને, સ્વભાવ રૂપે પરિણમન કરે છે, હું તો એનાથી ભિન્ન જ્ઞાયક સ્વભાવે રહેલો છું. આવું જયારે ભેદ વિજ્ઞાન કરે ત્યારે શું થાય, તો કે છે કે ત્યારે દુઃખની ઉત્પત્તિ ન થાય. આવી રીતે વિચાર કેવી રીતે વિચાર કરવું, આપણે ખાલી એકલું જ્ઞાન કરવા માટે તત્વાર સૂત્ર નથી ચલાવતા. આચાર્ય દેવે એના માટે લખ્યું જ નથી. કોઈ પણ આચાર્ય દેવ માત્ર જ્ઞાન કરાવવા માટે કોઈ પણ ગ્રંથ ન લાગે લખે. આત્મા સન્મુખ ભેદ વિજ્ઞાન કેવી રીતે નીકળે, કાઢતા આપણે આવડવું પડે કે કોઈ પણ ટોપિક આવે પણ એમાંથી આપણે વૈરાગ્ય અને ભેદ વિજ્ઞાન કેવી રીતે નિષ્કર્ષના રૂપમાં કાઢવાનું, ઠીક કે આવી રીતે લીધે. પછી લખી નાખ્યું મનુષ્ય અને તિર્યંગ છે ને, એટલે હું કઈ ગતિનો જીવ છું, તો કે મનુષ્ય. તો અત્યારે મારું કયું શરીર છે, તો કે અવતારિક છે. તો ભલા માણસ અવતારિક શરીર હોય અને એની અંદર રોગ ન હોય એમ બને નહીં, તો તારે આટલી બધી ચિંતા કરવાની ક્યાં જરૂર છે. નિલેશભાઈ આવું બધું વિચાર કરે ને તો આપણે ગાંડા થઈ જઈએ. આવું બધું વિચાર કરવાથી ગાંડા ના થઈ જઈએ, અત્યારે ગાંડા છીએ, આવું બધું વિચાર કરવાથી ડાયા થઈ જઈએ. આ સમ્યક વિચાર છે. કેવી પદ્ધતિથી આપણે સમજવું, બેઠા બેઠા પથારીમાં હોઈશું, આપણા બધાની એવી દશા આવવા વાળી છે એમ સમજીને ચાલો. તો કે છે કે બધા આવી રીતે બેઠા બેઠા પથારીમાં, ઉંમર થશે પથારીમાં જઈશું, ખબર નહીં એક મહિનો બી લાગે, બે મહિનો બી લાગે, છ મહિના બી લાગે, ન જાણે કેવી કેવી અવસ્થા આવે, એવી દશા બને. એ વખતે તમારી પાસે સમ્યક વિચાર શું છે, દુઃખ કરવું અને વળી પાછા અસાતાને બોલાવવા, કે એનાથી ભેદ વિજ્ઞાન કરવું અને અહીંયા આગળ દેહથી મુક્ત થવાની તૈયારી કરવી, કેવી રીતે વિચાર કરશો. આપણે બાબુભાઈ હતા ને, મોટા બાબુભાઈ, આપણે બધા જૂના, એટલે શું કહેવાય, એ જે ઘટના બની તે બધા જૂના આપણા ભાઈઓને બહેનોને ખબર જ હશે કહેવાનો મતલબ. અને એવા બીમાર પડી ગયા હતા ફતેપુરની અંદર, અને પૂજ્ય ગુરુદેવશ્રી એમની ખબર કાઢવા માટે સોનગઢથી અહીંયા આગળ ફતેપુર આવ્યા. અને જ્યારે અહીંયા આગળ બાબુભાઈને પથારી પર હતા, અને ટૂંકમાં આંખ પણ ખુલતી નથી એટલી, મતલબ કે એ પ્રમાણેની બીમારી થઈ ગઈ હતી, અને જ્યારે પછી ગુરુદેવશ્રી આવ્યા અને એમનામાં હવે ગુરુદેવશ્રી આવે એટલે એની ચેતના કેવી થઈ જાય, જેને કહેવાય કે આજે કહેવાનો મતલબ. અને ત્યારે બાબુભાઈ શું કહે છે, બાબુભાઈ એ કહે છે કે અરે આ રોગની વાત કરો છો, આત્માની અંદર રાગ પ્રવેશ નથી કરતો તો રોગ કેવી રીતે પ્રવેગ થાય? વિચાર કરો, આ બળ ક્યાંથી આવે છે? રાગ ઘૂસતો નથી તો રોગ કેવી રીતે ઘૂસે? આ ચૈતન્ય સ્વભાવ અભેદ્ય કિલ્લો તારો, આ ચૈતન્ય ઘન ઘન અને એની અંદર આ વિકારો ઘૂસતા નથી તો આ શરીરનો રોગ કેવી રીતે ઘૂસે? આ કેવી રીતે આ બેસા વિચાર કરો, પથારીમાં બેઠા બેઠા આ વિચારો કેવી રીતે આવે? કે સ્વાધ્યાય કર્યો હોય તો આવે. આખી જિંદગી આવી રીતે પૂદગલ અને આત્માને આપણે જુદા જુદા જોવાનો અભ્યાસ પાડીશું તો આવશે, નહીતર તો શું યાદ આવશે? એક ડોક્ટર સિવાય કોઈ નહીં દેખાય. વિચારા બહુ એક બહુ પ્રેક્ટિકલ વાત છે. નાનું અમથું અત્યારે તો કેવી ગજબની દશા થઈ ગઈ છે, નાનું અમથું કંઈક થઈ જાય છે અને મોટા ડોક્ટરો જોડે દોડે છે. કંઈક પણ તાવ આટલો આવ્યો હોય તો એ મોટા ડોક્ટર, મોટા ડોક્ટર એટલે ખબર પડે છે એમાં મારે શું કેવું છે એ કહું પહેલા. મોટા ડોક્ટર જોડે છે એટલે આ કેટલો ગભરાઈ જાય છે, પોઈન્ટ પકડાય છે કે નહીં? નહીં સીધું મોટા ડોક્ટર જોડે, નહીં સીધી ઓલી દવા લઈ લો, નહીં સીધી હાઈ પાવરની દવા લઈ લો, મને કઈ બી ના થવું જોઈએ. અરે ભલા માણસ, તને કઈ નથી થતું, એવો અંદરમાં સમ્યક વિચાર જ નથી આવતો. અને પછી શું થાય કે જઈ પણ થાય, થોડું થોડું પણ થાય તો શું થઈ જાય છે, એક દુઃખી દુઃખી થઈ જાય છે. અને સાચું કહું, એકદમ ફેક્ટ કહી દઉં, એટલો બધો સાતાશય્ય સ્વભાવ થઈ ગયો છે આ જીવનો, સુખીયો સ્વભાવ થઈ ગયો છે, જેને કહેવાય. કારણ કે તકલીફ શું થઈ ગઈ છે, એક તો પુણ્યનો ઉદય ગણો છે, એ પણ આના માટે તકલીફ કરે છે. પુણ્યનો ઉદય ગણો છે, સાતાશય્ય સ્વભાવ થઈ ગયો છે, સુખીયો સ્વભાવ થઈ ગયો છે. સમજો ને, આ તો સારું છે કે ગાડીઓ બધી બેડરૂમની અંદર પાર્ક નથી થતી, નહીતર તો સમજો ને ત્યાંય સમજો કે પગ ઉતારવા એને ભારે પડે એવી તો દશા થઈ ગઈ છે. આ એકદમ બિલકુલ ફેક્ટ કહું છું. મુનિરાજનું જીવન જોવો કેમ આવું ચાલે છે, જો સાયન્ટિફિક રીઝન છે. મુનિરાજો આમ જોયું કે આમ આમ આવી રીતે બીમાર પડતા હોય, આ છે તે છે, રોજનું કેટલા કોષ ચાલ, જેને કહેવાય કે એમનો જેને કહેવાય ગમન હોય વર્ષા ઋતુને છોડીને, તો કે છે કે એ પ્રમાણેનું ગમન છે, સાયન્ટિફિક રીઝન છે, બીમારનો પ્રશ્ન જ નથી. એકવાર આહાર લે છે, આપણી જેમ વારંવાર નથી લેતા. હવે એવા કે તમે જુઓ, તમે વિચાર કરો, તમે કહેવાનો મતલબ, તો એમને કઈ પ્રોબ્લેમ નથી, એમને ગેસનો તકલીફ નથી, આવી તકલીફ નથી, આવી તકલીફ નથી, તો આરામથી ફર્સ્ટ ક્લાસ જેને કહેવાય સાધના ચાલે છે, સાયન્ટિફિક રીઝન છે આ. અને તું બેસી ગયો છે એસીની અંદર, ચારે બાજુથી એસી એસી એસી, ફ્રેશ હવા જ બંધ થઈ ગઈ છે. આ કે જ્યાં ફ્રેશ હવા આવે છે, સર્વજ્ઞ ભગવાન છે, તું બહાર નીકળ, ફ્રેશ હવા એને કહીએ છીએ અમે. ખુલ્લી હવા કોને કહેવાય? ખુલ્લી હવા આ તે બધું બંધ થઈ ગયું, તરત દેહની સ્થિતિ કેવી થઈ ગઈ છે? આ બહુ પ્રેક્ટિકલ વાત છે, આ બહુ સમજવાની વાત છે. આ અત્યારે આ આપણને બધાને ન સમજાય એ અલગ વાત છે, પણ આ સમજો તમને નાની નાની ચીજની અંદર તું બેનશ્રીના વચનામૃતમાં આવે છે, એક કાંટો પગમાં લાગ્યો હોય તું સહન નથી કરી શકતો તો ત્યાં તો આકરા આગળ જઈને પ્રસંગ આવશે, તું કેવી રીતે જીલી શકીશ? કારણ કે અભ્યાસ જ નથી કર્યો એવી રીતે, જીવનને એવી રીતે ચલાવી નથી દીધું. બહુ સમજવા જેવી વાત છે. બસ કઈ પણ થાય છે તે પ્રમાણે શરીરની આગળ પાછળ આખી બુદ્ધિ જેને કહેવાય કે પડી જાય છે. એટલે પછી કઈ પણ નાનું નાનું પણ થઈ જાય છે તો શું થઈ જાય છે, વાત ત્યાંથી ઉપડતી, શું થઈ જાય છે કે જીવ દુઃખી થઈ જાય છે. સનત કુમાર ચક્રવર્તીને બોલાવો. જોયા છે કોઈએ સનત કુમાર ચક્રવર્તી? જોયા છે કોઈએ? કહેવાનો મતલબ, પ્રથમાન યોગમાં જોવા પડશે વાંચીને. અને કેટલા વર્ષ કોડ રહ્યો હતો એમને? કેટલા? 700 વર્ષ. 7 વર્ષ નહીં, 70 વર્ષ નહીં, જે અત્યારે વર્તમાનમાં તેટલી આયુ પણ ના હોય પંચમકાંડના જીવની. 700 વર્ષ, અને એ પણ ઘડતો કોડ. અને ઘડતો કોડ અહીંયા આગળ જેને કહેવાય કે દેહની અંદર જોવામાં આવ્યો હતો. અને છતાં પણ, અને જો એક ગજબની એક બીજી વાત છે, અહીંયા આગળ જેવા દીક્ષા લેવાના પરિણામ થયા, દીક્ષા લીધી અને અહીંયા ગળતો કોળ. પોઈન્ટ પકડાય છે કેવાનો મતલબ? આમ જેને કહેવાય કે પહેલેથી રોગ હોય અને પાછળથી દીક્ષા લીધી એમ નહીં, પણ અહીંયા આગળ દીક્ષા લઈ લીધી અને અહીંયા આગળ જેને કહેવાય કે રોગે ઘેરો ગાલી દીધો, બરાબર કે નહીં કહેવાનો મતલબ? અને અહીંયા આગળ શું કરે છે? બસ કઈ નથી કરતા, પોતાના આત્માની મસ્તીમાં મસ્ત કરે છે, આરાધના કરે છે. હવે શું થયું? તો કહે છે કે હવે દેવો આવી ગયા. કે દેવો શું છે? નવરા હોય એ લોકો પાસે આ મનુષ્ય ગતિના જીવોની પરીક્ષા કરવા સિવાય એ લોકો પાસે બીજું કઈ કામ ના હોય. આ એકદમ ફેક્ટ કહું છું તમને, કહેવાનો મતલબ કેમ? કારણ કે એ લોકોને કશું કરવાનું ના. એટલે ત્યાં બે દેવની ચર્ચા થઈ કે ત્યાં આગળ સનતકુમારની જેને કહેવાય અપૂર્વ સાધના ચાલે છે, એટલે બે દેવ ઉભા થઈએ, ચલો આપણે પરીક્ષા કરવા જઈએ. એટલે વળી પાછા અહીંયા આગળ જેને કહેવાય કે આવે, અને આવીને પછી અહીંયા આગળ જેને કહેવાય કે એ પ્રમાણે કે હે મહારાજ, તમારા આ શરીરનો રોગ તો અમારી પાસે એવી વૃદ્ધિ છે કે અમે આ બધો રોગ તમારો શરીરનો દૂર કરી દઈએ. ત્યારે સનતકુમાર ચક્રવર્તી શું કહે છે? શું કહે છે? હા, અરે અહીંયા તો કહે છે કે તમે શું મારો રોગ દૂર કરતા, એટલે મને એ ખબર છે કે મારી પાસે આ તપશ્ચર્યાના ફળથી એવી વૃદ્ધિ પ્રગટ થઈ છે, એટલે કે મારો રોગ તો બાજુ પર મૂકો, મારું થૂંક બીજાને અડી જશે ને તો કે એનો રોગ દૂર થઈ જશે. પણ એ કે અમને આ શરીરના રોગની ચિંતા નથી, પરંતુ હજી સંજયવલન કસાઈનો કણિયો ઉભો છે ને અમને એની ચિંતા છે. જો તમે એ રોગ મારો દૂર કરી શકતા હોય તો કરી આપો. એટલે કે ના મહારાજ, આ તો અમારું કામ નહીં. તો કે બસ પાછા ચાલ્યા જાઓ, અને પછી જયારે મનુષ્ય પર્યાયમાં આવો ત્યારે દીક્ષા લઈને બેસી જજો. કહેવાનો મતલબ આ કેટલું ધૈર્યતા જોતા ખરા અંદરમાં. ચિંતા કોની છે? એક એક ભાષાથી પણ વાત કરીએ તો ચિંતા કોની છે? અરે સાંભળજો, કસાય કેમે કરીને નીકળે, સ્વરૂપમાં કેમે કરીને હું લીન થાઉં? રોગ રોગનું કામ કરશે, એ પરમાણુ એના ઉદયમાં એ પ્રમાણે જ આવવાના હતા, તો એ એનું કામ કરશે. મારું જ્ઞાન મારી રીતે પરિણમન કરે છે, મારું જ્ઞાન એ રોગને અડતું નથી, એ રોગ મારા જ્ઞાનને અડતો નથી. આટલી જુદાઈ છે તો મારે રોગની ચિંતા છે નહીં. આ પ્રમાણે અંદરમાં જોર આવવું જોઈએ તો દુઃખ મટે. એટલે રોના પૂપડા કરીશો તો એ બધું કશું નથી મટવાનું, એ દુઃખ ઉભા રહેશે. કેમ ઉભા રહેશે? સાંભળજો બરોબર. કારણ કે અસાતા ચાલુ છે. કોઈ બી ડોક્ટરને બોલાવી દો, સાંભળજો, કોઈ પણ ડોક્ટરને બોલાવી દો, શરીરમાં રોગ થશે, મટશે ક્યારે? ડોક્ટરોથી નહીં મટે, દવાથી નહીં મટે, તારો સાતાનો ઉદય આવી જશે તો રોગ મટશે. ઠીક છે, વિકલ્પની ભૂમિકા છે, ગ્રસ્ત જીવન છે, કદાચ એ પ્રમાણેનો વિકલ્પ હોય, જ્ઞાની ધર્માત્માને પણ આવે ના એમ નહીં, કદાચિત મુનિરાજને પણ શરીરમાં એવી જાતનો રોગ આવી જાય, તો જેને કહેવાય કે શ્રાવકનો જીવ હોય તો એ પ્રમાણે ઔષધિ વગેરે જેને કહેવાય કે આહારમાં ભેળવીને એને પણ આપે, તો કહે છે કે એની વાતની ના નથી, વાત એ નથી ચાલતું, પણ આપણું શ્રદ્ધાનું બળ શું કામ કરે છે? એક બાજુ ભલે આ દવાના વિકલ્પો બી ચાલે, આપણે ઉપાય બી કરીએ, આપણે બી મોટા ડોક્ટરો આ તે એ બધું કરીએ, પણ અંદરમાં આપણું શ્રદ્ધાન અને જ્ઞાન શું કામ કરે છે? અંદરમાં આવું હોવા છતાં પણ અંદરમાં રિલેક્સ હોવું જોઈએ, અંદરમાં શાંતિ હોવી જોઈએ. એને થશે એનું જે થવાનું હશે. ઠીક છે, મને મારી ભૂમિકા પ્રમાણે વિકલ્પ છે, મટવાનો હશે તો મટશે, નહીં મટવાનો તો નહીં મૂટે. આ પ્રમાણે અંદરમાં ચિંતન કેવું હોવું જોઈએ? દેહનું ચિંતન કરવું કે ન કરવું? આત્માનું ચિંતન કરવું કે દેહનું ચિંતન કરવું? આત્માનું ચિંતન કરવું કે દેહનું ચિંતન કરવું? અરે આત્માનું પણ ચિંતન કરવું અને દેહનું પણ ચિંતન કરવું. કે છે કે દેહનું સ્વતંત્રપણે, દેહ રૂપમાં છે એનું સ્વતંત્રપણે ચિંતન કરવું, અને આત્મા એનાથી ભિન્ન સ્વતંત્ર રૂપમાં છે તે આત્માનું ચિંતન કરવું. દેહનું ચિંતન કરવાથી સમ્યક દર્શન થાય? આ બધી ભાષા બધી અલગ મળશે. આ બધું તમે બધો મેળ પાડવા જાઓ ને કે શાસ્ત્રમાં તો આવું લખ્યું નથી. અરે બધું જ લખ્યું છે. સાતે તત્વોની પ્રતીતિનું નામ સમ્યક દર્શન કીધું છે. પ્રવચન સારની અંદર જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વની પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન કીધું છે. અને આ દેહ પણ ગે છે, અને એની પ્રતીતિ એટલે શું? ગે ગેમાં છે, જ્ઞાનમાં નથી, આવી પ્રતીતિ તેનું નામ સમ્યક દર્શન છે. એનું પરિણમન એનામાં છે, મારું પરિણમન મારામાં છે. આવું આવી પ્રતીતિ, આવો વિશ્વાસ તેનું નામ સમ્યક દર્શન છે. આવો જે વિચાર કરવાથી શું થાય છે? એટલે કે જે દુઃખ છે તે દુઃખ ક્યાં ચાલ્યું જશે તને ખબર જ નહીં પડે ભાઈ. દુઃખના કાળમાં પણ તારી આરાધના થશે. મુનિ ભગવંતો ઉપર કેટલા કેટલા ઉપસર્ગ આવી જાય છે, અને કેવી કેવા ઉપસર્ગની અંદર પણ પોતાના આત્માને કેવી રીતે જીતી લે છે. વાંચો સમાધિ મરણના પ્રકરણની અંદર, કેવી કેવી દશા હોવા છતાં પણ કેવળ જ્ઞાન લઈ લે છે. જો સર્વાર સિદ્ધિમાં જાય છે, અહીંયા જાય છે, કેમ, કેવી રીતે જાય છે? કારણ કે આત્મામાં લીન થઈ ગયા. આત્મામાં કેવી રીતે લીન થઈ ગયા? એક બીજી વાત સાંભળી લેજો, અનુકૂળતાની અંદર કોઈ અભ્યાસ નહીં થાય. જયારે પુણ્યનો પ્રચુર ઉદય હશે, અનુકૂળતા હશે, સાતા સળિયા હશે, આપણે થોડું બારમાં ઠીકઠાક હશે, આપણને આવું જલ્દી નહીં સૂજે. પણ જયારે પ્રતિકૂળતા હશે ને ત્યારે આનો અભ્યાસ વધારી દેવો, ન જાણે ક્યારે કેવી રીતે નંબર લાગી જાય. આનો અભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ બી વધારી દેવો, અંદરનો અભ્યાસ વધારવો, શાસ્ત્ર અભ્યાસ વધારી દેવો. અરે સાચું કહીએ, જયારે પ્રતિકૂળતા આવે ત્યારે જો હું ક્યાં ઉભો છું ને એનું માપદંડ ત્યારે જ ખબર પડે છે. ભગવાન આત્મા દેહથી ભિન્ન છે, બોલી જવું અલગ વાત છે, પરંતુ પ્રતિકૂળતાના કાળમાં એ ભગવાન આત્મા દેહથી ભિન્ન અંદરમાં જોવો તે અલગ વાત છે. અને એ ક્યારે બનશે? એટલે ત્યારે જ મને ખબર પડે છે. જુઓ, ઘટના બનતા જ ખબર પડે છે કે હું કેટલો આમાં તાણાવ છું કે આની અંદર સાવધાન થાઉં છું. ત્યાં સુધી મને ખબર નથી પડતી. બધી ગાથાઓ મોડે આવડી જાય, બધા શ્લોક કંઠસ્થ થઈ જાય, અને ફર્સ્ટ ક્લાસ પ્રવચન બી કરી નાખીએ, અને પ્રવચન સાંભળી બી લઈએ, દિવસના 4-6 કલાક પણ આપણે સ્વાધ્યાય કરી લઈએ, આ બધું બરાબર છે. પણ પ્રસંગ આવતા એ જ્ઞાન શું કામનું કે જે મારી જોડે ના રહે? બહુ સમજવા જઈ જાય, મારી પરીક્ષા, હું મારી જાતે મારી પરીક્ષામાં પાસ થઉં, અને પ્રતિકૂળતાના પ્રસંગોમાં જ ખબર પડશે કે મને એના વગર હવે ચલાવી લેતા આવડે છે કે નથી આવતું. વારંવાર વારંવાર આ પ્રમાણે વિચાર કરો, પ્રથમાનિયોગ વાંચો, અહીંયા આગળ બધા જ્ઞાનીઓને મૂકી દો, જ્ઞાનીઓના વિચાર કરો, કર્મકાંડથી વિચાર કરો, આ કેમ રોગ આવ્યો? પૂર્વકૃત પરિણામનું ફળ છે. શરીરમાં આટલી મમત્વ કરી છે એટલે આવું શરીર મેળ્યું છે. નિગોદિયા છે, જીવો બધા અંદરમાં ભરેલા પડેલા છે, ત્રસ જીવો પડેલા છે અંદરમાં, જેને કહેવાય કે બધા એ પ્રમાણે આવે છે, કહેવાનો મતલબ. ચરણાનિયોગથી વિચાર કરો, કેમ આવી સ્થિતિ થઈ, અનેક પ્રકારના જેને કહેવાય કે એ રીતે જેને કહેવાય કે આચરણ થયેલા છે. તો હવે શું થયું? તો બસ એ એક શરીરના માધ્યમથી આ બધા ઉદય એક સાથે તને ભોગવવા પડે છે. બહુ આ એક પ્રેક્ટિકલ છે કહેવાનો મતલબ. પણ ચિંતા કરવાની જરૂર નથી. કેમ નથી? સ્વભાવ અંદરમાં છે, સ્વભાવ એનાથી જુદો છે. એમ વારંવાર સ્વભાવની પકડ રાખે તો શું થઈ જાય? દુઃખ જ ઉત્પન્ન ના થાય. મોડું પડે ને પાતળું પડે ને કશું જ નહીં, અહીંયા ઉત્પન્ન જ ના થાય એવો સ્વભાવ છે. એમ વારંવાર સ્વભાવનું જેને કહેવાય કે ગોલન કરવું. ચલો, આ શું વાત થઈ? આ તો શરીર અનિષ્ટના સંયોગ થઈ જતા, સાંભળજો, અનિષ્ટના સંયોગ થતા આ દુઃખી થઈ જાય. એના કારણે એને આશ્રવના કારણોમાં આ પ્રમાણે અસાતા વેદનીના અહીંયા આગળ જેને કહેવાય કે કારણ બનીને બંધ થાય છે. હવે એકદમ સામાન્ય ઉદાહરણ આપું, નાની નાની બાબતોમાં શું થાય છે? અનિષ્ટના કારણો મળતા એટલે, અનિષ્ટના કારણો મળતા એટલે જાત્રાએ જઈએ ને ભાઈ, જાત્રાએ એટલે શું થાય ખબર છે? એક તો દરેક જાત્રામાં રૂમો ઓછી હોય અને આપણે પેટ ભરીને બધાને લઈતા જતા હોઈએ, બરાબર? એટલે શું થાય? જગ્યાએ ના મળે, જગ્યાઓ ના મળે, એટલે પછી શું થાય? હવે એવું બને ને કે બધાને આપણે ગોઠવણી કરીએ ને, એટલે ગોઠવણી મળે એટલે છેલ્લે પછી છે ને એક ત્રણનું જોડકું અને બેનું જોડકું બચે, અને એક રૂમની અંદર જેને કહેવાય કે પાંચને ભેગા કરીને મૂકવાના આવે, અને એવું બને કે આ ત્રણને અને બેને બંનેને બને નહીં, ચાલતું હોય એ પ્રમાણે જેને કહેવાય આગળથી. અને આ શું થઈ જાય કે ભાઈ આયોજનો શું કરે, આયોજકો શું કરી નાખે કે ભાઈ આ પ્રમાણે છે, અને વળી પાછા એ લોકો હોશિયાર હોય, જો નહીતર તો પછી તમારે ત્યાં આગળ ઉતરવું પડશે, પછી એ પહેલેથી જ કહી દે. એટલે આ ભાઈ કે ચલો ત્યારે, ચલો ત્યારે ઠીક છે, બરોબર કે નહીં? હવે શું થઈ ગયું? આ શું થઈ ગયું? અનિષ્ટનો સંયોગ. એક 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 વાત સમજો, આ શું થઈ ગયું? એટલે કે હવે હવે રહેવું તો નથી ત્રણને અને બે ને આ પ્રમાણે, સમજો કે. અને એમાં તો વળી પાછા ત્રણને બે કઈ અલગ અલગ જગ્યાએથી નથી આવ્યા, અલગ અલગ જગ્યાએથી આવે તો બને, એક જ જગ્યાએથી હોય ને તે ના બને. આ પાછા કેટલાક નિયમો છે આના પણ. અને પછી શું થાય કે બંને ભેગા થાય, હવે અહીંયા આગળ શું કરે? એટલે કે આકુળતા કરે, દુઃખી થાય. હવે દુઃખી કરીને શું કરે? અરે દુઃખી કરીને શું કરે? ક્ષેત્ર જીનેન્દ્ર ભગવાનનું આયતન. અને અહીંયા આગળ શું કરે? એટલે કે અસાતા વેદનીનું પાપ બાંધે, પરિણામમાં સંકલેશતા કરે. અલગ અલગ એંગલથી વિચાર કરજો, અસાતા વેદનીના આશ્રમનું કારણ, પરિણામોમાં સંકલેશતા કરે. ગયો છે પરિણામ સુધારવા માટે, ગયો છે પરિણામોની વિશુદ્ધિ કરવા માટે. પરંતુ કોઈ કણ બનાવ થઈ ગયો છે જીવનની અંદર, હવે અહીંયા આગળ કદાચ બોલવાના સંબંધ નથી, તો અરે અપૂર્વ અવસર આવ્યો છે, આઈકોનમાં બોલવાનું ચાલુ કરી દે. એક જ રૂમની અંદર છે, આવું વિચારી શકીએ કે ના વિચારી શકીએ? આવું બધું બને છે કે નહીં? અમારે તો કેવું ખબર, અમે જેવી કઈ જોઈએ ને બધું અહીંયા કહી દઈએ. આ ફેક્ટ વાતો છે, આ બધી વાતો ફેક્ટ છે. અરે વિચાર કર, હવે વિચાર કરો. હવે આજે સવારે શેની ચર્ચા ચાલી હતી? સવારે શેની ચર્ચા ચાલી હતી? આપણે ત્રીજો અધિકાર શરૂ કર્યો હતો, અને ત્રીજા અધિકારની અંદર કોની ચર્ચા કરી શરૂઆતમાં? નારકીઓની, બરાબર. હવે એની અંદર નારકીઓનું વર્ણન સાંભળ્યું, એમાંથી આપણે શું કાઢ્યું નિષ્કર્ષ? હવે સાંભળજો બરોબર, આપણે એ જોયું હતું કે જે નારકીઓ છે, સાંભળજો, આ જે નારકીઓ જે છે તે એ લોકોના બિલ હોય છે. હવે એ લોકોને જે બિલ હોય, અને અહીંયા આગળ પહેલા નરકમાં આપણે કેટલા બિલ કીધા? 30 લાખ બિલ કીધા, બરોબર ને? હવે સાંભળજો, ત્યાં આગળ એવી વ્યવસ્થા છે કે એક એક બિલની અંદર અસંખ્યાત અસંખ્યાત નારકી જોવામાં આવે છે. અરે એક એક બિલની અંદર તો સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત અસંખ્યાત નારકીઓ જોવામાં આવે છે. ઓલા તો કેટલાય અસંખ્યાતો પડેલા છે, એક એક બિલની વાત ચાલે છે અત્યારે, કહેવાનો મતલબ. તો આવી રીતે જેને કહેવાય કે એક એક બિલની અંદર જેને કહેવાય કે બધાના ઉતારા થઈ જાય છે. કોઈ અહીંયાથી જઈને આ બિલની અંદર આવશે, કોઈ બીજું ત્યાંથી આવીને આ બિલમાં આવશે, કોઈ આ બિલમાં આવશે. હવે કોઈ કોઈ નહીં, એ પણ હવે સાંભળી લેજો, એની વ્યવસ્થા સમજજો. અહીંયા આગળ જે ઝઘડ્યા છે તે બંને અહીંયા આગળ એક બિલમાં ભેગા થાય છે, સાંભળજો બરોબર, એની વ્યવસ્થા સમજો. અહીંયા આગળ કોઈ બહુ મોટું એ પ્રમાણે થયું અને મોટા પ્રોબ્લેમ થયા, અને અહીંયા આગળ શું થઈ ગયું? સંકલેશ પરિણામ ઘણા અધિક વધી ગયા. તો આ પણ મરીને ભલે આગળ પાછળ મરે, તો કે છે કે આ પણ મરીને ક્યાં જશે, કે માની લો કે પહેલી નરકના સાતમા નંબરના બિલમાં ઉત્પન્ન થયો. હવે આ ભાઈ બી સમજો કે પાંચ દસ વર્ષ પછી સમજો કે દેહ છોડે અને મરીને ક્યાં ઉત્પન્ન થાય, તો અહીંયા પહેલી નરકના ક્યાં આગળ ઉત્પન્ન થશે, એટલે કે સાતમી. હવે આ બંનેનો શું થઈ ગયો ત્યાં આગળ, એટલે એને શું કહેવાય, અનિષ્ટનો, અરે બોલો, અનિષ્ટનો, એટલે કે અનિષ્ટનો સંયોગ થયો. બરોબર કે નહીં? હવે સાંભળજો બરોબર, આપણે એની પહેલા કયું ઉદાહરણ આપ્યું તું, એટલે કે તને અહીંયા નથી ગમતું, તું આટલા સંકલેશ પરિણામ કરે છે, અરે નરકના નારકીઓની દશા તો તું વિચાર કર, તારી એવી દશા નથી કે તું આટલા ઝઘડા કરે છે. સાંભળજો બરોબર, તારું તો કદાચિત પુણ્ય હોય તો એવી વ્યવસ્થા તો બને કે કદાચ તું બહાર જઈને જેને કહેવાય કે ઓટલા પર બી ઊંઘી જાય. નારકીઓ પાસે એવી વ્યવસ્થા નથી હોતો, જે બિલમાં રહેલા હોય તે જ બિલની અંદર આખી જિંદગી કાઢવી પડે છે. જે સંયોગોમાં રહેલા હોય એ જ સંયોગોમાં આખી જિંદગી કાઢવી પડે છે. જે નારકીઓ વચ્ચે વચ્ચે અંદરમાં આપસમાં હોય તો મારકાટ અને લગડ ઝઘડ કરીને એ લોકોની સાથે આખી જિંદગી જેટલું આયુ હોય એ બંનેનું જેટલું જેટલું હોય જે પ્રમાણે હોય, તો કે છે કે તેટલું આયુ એની સાથે જ કાઢવી પડે છે. વિચાર કરો તમે આવા કેવા કેવા પરિણામ થઈ જાય છે ને, જે કેવી કેવી રીતે જગ્યાએ ચાલ્યો જાય છે, જરીક બને છે. વિચાર કરો, અરે સામાન્ય માણસો જોવા દો, જે રાજા અને મહારાજાના જીવનચરિત્ર વાંચો, નારાયણ અને પ્રતિનારાયણના જીવનચરિત્ર વાંચો, ખ્યાલ આવશે કે મરી મરીને બધા ક્યાં જાય છે, એટલે કે નરકમાં ચાલ્યા જાય છે. આ કોની વાત કરીએ છે, ઊંચી ઊંચી પદવીના ધારકોની વાત ચાલી રહી છે. વિચાર કરો, અને ત્યાં શું કરે છે, અનિષ્ટ સંયોગ, અને અનિષ્ટ સંયોગમાં શું કરે છે, બંને બધા એકબીજાને અહીંયા આગળ જેને કહેવાય કે દુઃખ આપે છે, અને દુઃખ આપીને શું કરે છે, વળી પાછા અસાતા વેદીને અહીંયા આગળ કર્મ બાંધે છે. હવે મારે એમાંથી બીજું કાઢવું હતું, અને તને તો અહીંયા આગળ કસાય બંધ કરવાનો અવસર આવ્યો છે. અરે સામેવાળો ભલે કદાચ અણબનાવ બન્યો હોય પણ સાધર્મી છે, તું એને સાધર્મી તરીકે જોઈશ તો તને કસાય ભાવ ઉત્પન્ન નહીં થાય. તું તો એવો બી સમ્યક વિચાર કરી શકે છે, અરે આ તો મારી માનને મંદ કરવાનો અહીંયા આગળ મને અવસર આવ્યો છે. કદાચ એ નથી બોલતો તો કોઈ વાંધો નથી, હું સામેથી બોલું, મારા બી પરિણામ અહીંયા આગળ શાંત થઈ જાય. આમ તો નતા થવાના, ઉપકાર છે આયોજક વાળાનો, આમ તો મારા નતા થવાના, આમ તો એ જ પ્રમાણે રહીશ, પરંતુ ઉપકાર છે એ લોકોનો કે અમને બંનેને ભેગા સાથે અહીંયા આગળ રાખ્યા, તેથી કરીને કંઈક આવો વિચાર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. શું આવું પણ આપણે ન વિચારી શકીએ? જેની હોણહાર ભલી છે તેને આવા વિચાર આવશે, અને જેની હોણહાર ભલી નથી તેને ઝઘડવાના વિચાર આવશે. અમને કેમ આમની જોડે રાખ્યા, અમને કેમ આમ કર્યું? ખબર છે, પરિણામ એક જ જોઈએ છે, દૂર સુધી ફેંકી દેવા માટે એક જ પરિણામ કાફી છે. આ જીવને ક્યાં આગળ દૂર, ક્ષેત્રની વાત નથી, આત્માથી દૂર ફેંકી દેવા માટે ખાલી એક જ પરિણામ અને કાફી છે, અને આત્મામાં સમાઈ જવા માટે પણ એક જ પરિણામ કાફી છે. આવી એક વ્યવસ્થા છે, હોય એની કસાઈ સામેથી બોલો, દસતું વર્ષ છે સામેથી બોલો, એ પ્રમાણે સામેથી સાથે રહો. એને પણ થશે કે ના યાર, હું એ શું કરવા કસાઈ કરું, હું એ મારા પરિણામ કેમ સંકલેશ કરું, સાથે બેસો સાથે જમો. એ પ્રમાણે શું થશે, પરિણામોની વિચિત્રતા છે, નથી ભાઈનું નથી ભાઈનું, અંતર્મુરતની અંદર બની જશે. કેટલાય વર્ષો સુધી નથી બનતું તો નથી બનતું, અંતરત્મા બની જશે. આ છે ને રામાયણ, રામાયણ હકીકતની અંદર, રામાયણની અંદર રામનો રોલ તો બહુ આટલો છે. આ એક એવું પિક્ચર છે રામાયણ, આ સિરિયસલી આ રામાયણ જે છે ને આપણું, જેને કહેવાય પદ્મપુરાણ, પદ્મપુરાણ તમે વાંચશો તો એની અંદર રામનો રોલ તો ઘણો નાનો છે, પણ ઓલા ત્રણના બહુ મોટા રોલ છે, લક્ષ્મણ, સીતા અને રાવણ. તો આ ત્રણ તો પૂર્વ ભાવથી ઝઘડતા ઝઘડતા આવે છે, એક માટે સીતા માટે લક્ષ્મણ અને રાવણ ઝઘડતા આવ્યા, નવા બહુ બનાવ્યા. ઓલી હરણી થાય તો આ બંને હિરણ થાય, ઓલી વાંદરી થાય તો આ બંને વાંદરા થાય, આવા આવા આવી બળદ થાય તો આ પ્રમાણે એ પ્રમાણે થાય, એવી એવી પર્યાયોમાંથી ઝઘડતા 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 લડતા લડતા આવે છે, અને એ બધાના સંસ્કાર અહીંયા આગળ આ પર્યાયની અંદર આવી જાય છે. અને એક સીતા માટે આ ત્રણનું જેને કહેવાય કે પ્રમાણે, જેને કહેવાય કે આ બધું, જેને કહેવાય કે બધી ઘટના બને છે. અને આ જુઓ તો ખરા, આ બધું ભાઈનું આગળ જેને શું થવાનું છે, ઓ ગજબની વાત છે, આગળ જેને શું થશે, આ ત્રણ પાછા ભેગા થઈ જાય છે. આ તો જો વિચિત્રતા કેવી છે, ભલે તીર્થંકર થશે, આ ગણધર થશે, આ પ્રમાણે થશે, શું થઈ ગયું, બધી ક્યાં ગઈ કસાયો, અરે કસાઈ ક્યાં જતી રહી, અરે ચાલી ગઈ, કેમ ચાલી ગઈ, એક સમયની અવસ્થા હતી, શુકરવા રાખવી, શુકરવા કરવી શા માટે જરૂર છે, શુકરવા દુઃખી કરવું, પોતાને પણ દુઃખી ન કરવો અને બીજાને પણ દુઃખી ન કરવો. આ પ્રમાણે વિચારે, નરકના દુઃખોનું વર્ણન વિચારે, મનુષ્ય ગતિના વિવેકનો વિચાર કરે, ચરણાનુયોગ વિચાર કરે, પ્રથમાનુયોગ વિચાર કરે, અરે પરિણતિ હંમેશા શાંત થયા વગર રહેશે નહીં તમારી. છે ઘટનાઓ છે, વાંચીએ તો ખ્યાલ આવે આપણને, આ બધા આપણા ગ્રંથો ભરેલા છે કોના માટે છે? ચક્ષુ ઇન્દ્રિય કામ કરે છે ત્યાં સુધી આપણે વાંચી લઈએ, ચક્ષુ ઇન્દ્રિય બંધ થઈ જશે પછી શું કરીશું? રામચંદ્રજીને કેવી રીતે બેસાડીશું? સીતા માતાને કેવી રીતે બેસાડીશું? એમની સાધનાને કેવી રીતે યાદ કરીશું? મારા જીવનમાં એ મને કેવી રીતે ફરક પાડશે? આવી રીતે આ રામચંદ્રજી હવે બનવો જોઈએ. રામચંદ્રજી વાંચીને જો પોતાને રામચંદ્રજી એવું બનવાનો ભાવ ના આવે તો મેં પ્રથમાનિયોગ શું વાંચ્યો? રાવણનું ચરિત્ર વાંચીને મને ખોટા પરિણામ છોડવાનો ભાવ ના આવે તો મેં રાવણને શું વાંચ્યા? વિચાર કરો તમે, કેવી રીતે વાંચશો તમે? દુઃખ રે કેવી રીતે? સુખ સ્વભાવી આત્મામાં દુઃખ, અરે કલંક છે, ગભરાવાની કોઈ જગ્યા જ નથી અહીંયા આગળ. એ પ્રમાણે વારંવાર પોતાના આત્માનો વિચાર કરીને પોતાના આત્માને સ્વભાવ સન્મુખ કરે, વારંવાર અભ્યાસ કરે, વારંવાર પોતાના આત્માનો વિચાર કરે, બધી બાજુથી વિચાર કરે. એકમાત્ર છૂટવાનો ઉપાય આ જીનવાણી છે, એના સિવાય બીજું કંઈ નથી. એવી રીતે સમ્યક વિચાર કરે. જો દુઃખ એની અંદર આપણે જોયું અનિષ્ટનો સંયોગ, વાત કઈ ચાલે છે? અનિષ્ટનો સંયોગ. હવે ઈષ્ટનો વિયોગ, ઈષ્ટના વિયોગમાં શું થતું હશે? ઈષ્ટના વિયોગમાં શું થાય છે? જેટલી ગમતી ચીજ છે, સાદી સરળ ભાષા, જે પણ ગમતી ચીજ છે જયારે આપણા સંયોગથી દૂર થાય છે ત્યારે આપણને શું થાય છે? દુઃખ થાય છે. અને દુઃખના કારણે આપણને શું થાય છે? દુઃખના કારણે શું થાય છે? અસાતા વેદનીના આશ્રવનું કારણ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હોય ઈષ્ટનો વિયોગ, આજીવિકા છીનવાઈ જાય, ચાલી જાય, ઈષ્ટનો વિયોગ છે, દરિદ્રતા આવી જાય, ઘણા પૈસા હતા હવે શું થઈ ગયું? તો કે પાપનો ઉદય આવી ગયો, એક એક ચાલ્યા ગયા. શું થઈ જાય છે? અહીંયા આગળ તકલીફ થાય છે, દુઃખ થાય છે, આક્રંદ થાય છે. તેનાથી શું થાય છે? વળી પાછું કે અસાતા વેદનીના આશ્રવનું કારણ થાય છે. હવે એ વખતે વિચાર શું કરવો? ફરીથી પાછા કેવી રીતે બને એ કેવી રીતે વિચાર કરીશું? ફરીથી પાછા કેવી રીતે ભેગા થાય તે? અરે એ વખતે સમ્યક વિચાર એ કર, અરે ન જાણે પૂર્વની અંદર મેં કેટલાય જીવોની આજીવિકા છીનવી નાખી છે. મેં કેટલાય જીવોના જેને કહેવાય કે પૈસા મેં કીધે કે લૂંટી નાખ્યા છે, મેં કેટલાય લોકોના ધન લૂંટી નાખ્યા છે, મેં કેટલાય લોકોના જીવો જોડે મેં ખોટું કર્યું છે, મેં કેટલીય અનીતિ કરી છે, મેં કેટલોય અન્યાય કર્યો છે. મને દરિદ્રતા એમને નથી આવી. જગતની અંદર અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારના ધનાઢ્ય જોવામાં આવે છે, છતાં પણ અહીંયા આગળ દરિદ્રનું પલ્લું મારા ભાગમાં કેમ? કારણ કે તારે એમને નથી આવ્યું, તારા પૂર્વકૃત પરિણામનું તારું આ ફળ જોવામાં આવે છે. વિચાર કરો તમે. ઈર્ષાભાવ, સામેવાળો કમાવો જ ના જોઈએ. કેમ? એને બૈરા છોકરા નથી. બહુ એક પ્રેક્ટિકલ સમજવાની વાત છે. બાજુમાં એક દુકાન થઈ જાય છે તો તકલીફ પડે છે. તને શેની તકલીફ પડે છે? તને તારા ભાગ્ય પ્રમાણ મળશે, એને એના ભાગ્ય પ્રમાણ મળશે. અરે મારું ચાલે ચાલે, ન ચાલે ના ચાલે, એનું તો ચાલવું જોઈએ, પરિણામ એવા હોવા જોઈએ. તો કે ઘરાક જ ના આવે નિલેશભાઈ. શું નિલેશભાઈ ઘરાક ના આવે? અહીંયા આગળ કહે છે કે તારું એવું પુણ્ય હશે તો દુનિયાભરથી ઘરાકો તારી પાસે આવશે. અને તું ગમે તેટલી કોપી કરીશ ને બાજુવાળાની, અને ગમે તેટલો સુપર માલ રાખીશ ને, તોય તારી ત્યાં કોઈ દાદરો નહીં ચડે પાપના ઉદયની અંદર. જોઈએ છે કે નહીં? બે સગા ભાઈઓની દુકાન હોય, એક જ સરખા ગાંઠિયા વેચતા હોય. ગાંઠ આવે તો આ 100 રૂપિયા કિલો વેચતો હોય, ઓલો 200 રૂપિયા કિલો વેચે, ઓલો 200 રૂપિયાના જોરદાર ચાલે, આ 100 રૂપિયા વાળો બેસી રહે. એમ કેમ બને છે? અરે એમ કેમ બને છે? કારણ કે તે શું કર્યું છે? અરે તે લોકોને છેતર્યા છે. અહીંયા આગળ એક એક પૈસાનો હિસાબ કિતાબ છે, એમણે કંઈ નથી, તે લોકોને છેતર્યા છે. અરે છોડો લોકોને નહીં, તે તારી આત્માને છેતર્યો છે. શું કરે છે? આજીવિકા ચાલી ગઈ. તને ખબર છે તારા એક પરિણામ ન જાણે કેટલાય દિવસો સુધી તને દરિદ્રતા અપાવશે. ઘર કેવી રીતે ચલાવવું હતી તને હવે ખબર પડશે. અત્યાર સુધી તો સાહેબી હતી, પણ હવે કેવી રીતે ખબર પડશે? છોકરાઓ મોટા થતા જાય છે, નાના હતા ત્યારે ઘણા પૈસા હતા, મોટા થતા ગયા તો ખૂટવા લાગ્યા. આ પ્રેક્ટિકલ જવો, માગજની અંદર સાંભળો. ટ્યુશન ફી પહેલા તો હતું, ગવર્મેન્ટના ભણાઈ જતા હતા, પણ હવે કોલેજોની અંદર ફી ભરવાની વારી આવી છે. મોટા મોટા પૈસા લાગે છે. કામવાળા હવે અહીંયા આગળ મોટા પૈસા માંગતા થઈ ગયા છે, 2000-4000 માંગે છે. આ બધા પ્રોબ્લેમ ક્યારે આવશે? પૈસા હતા ત્યારે નહીં આવે, તારી પાસે ખૂટી જશે ત્યારે બધા પ્રોબ્લેમ આવશે. સવારનું શાક હોય, સાંજનું ન હોય, સાંજે ચલાવવું પડે. અને એટલી દરિદ્રતા આવે કે કઠોળ લઈને ચલાવવું પડે, એવી દરિદ્રતા આવે કે પાણી પીને પૂરું પડવું પડે. આ સંસારના ઉદય છે, સંસારના ખેલ છે, આ બધા અસાતા વેદનીના ફળ છે. આમ કેમ કોઈને નહીં પૂછતો, અહીંયા આગળ પૂછજે આમ કેમ? કારણ કે તે લોકોનું સાંભળજો, તે છીનવી છીનવીને લોકોને ભૂખ્યા છે ને, તે એ લોકોને જેને કહેવાય સુવા દીધા છે. એટલે આજે સોરી, એટલે આજે તારે જેને કહેવાય કે આવી રીતે સુવાનો વારો આવ્યો છે. છે આ બધું, આ છીનવી નાખો, આ છે આપણું જ ચાલવું જોઈએ. કેમ તારું જ ચાલવું જોઈએ? બીજો કેમ 343 ગણરાજ્યમાં કેમ બીજા બધા છે જ નહીં? તારું જ ચાલવું જોઈએ. પૈસા મારે જ એકલાય કમાવાના, કમાતું એની કોઈ ના નથી, તને વિકલ્પ હોય એની કોઈ ના નથી. પણ બીજો તો કે બસ બધાનું પહોંચે. અરે બધાનું પહોંચે, ભાવ અંદરમાં એવા હોવા જોઈએ. અરે મારે શું કામ છે? મારે તો આનો પણ ત્યાગ કરવાનો છે. પરિણામ એવા હોવા જોઈએ. અરે આટલો બોજો મારા માટે છે, એ તો મને ખૂંચે છે. અરે સાંભળજો, શ્રાવકને તો એમ લાગવું જોઈએ કે આ બધા વિકલ્પો તો મને ખૂંચે છે, ક્યારે જીનેશ્વરી દીક્ષા લઈને હું અહીંયા બધાનો ત્યાગ કરું. જૈની તો એને કહેવાય કે જેને મુનિ બનવાના સપના આવે, મુનિ બનવાના ભાવ આવે, પરિગ્રહનો ત્યાગ કરવાના પરિણામ આવે, તેને જૈની કહેવામાં આવે છે. ખરેખર એ જીવન આપણું જીવન છે. આ બધું જીવન નથી, આ જેટલું પણ જોવામાં આવે છે બધું કલંક સમાન છે, એવું અંદરમાં ભાસવું જોઈએ. એ પ્રમાણેની વ્યવસ્થા છે એવામાં આવે છે. કાલે વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું, સમય થઈ ગયો છે.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ.